ભગવાન કૃષ્ણ એને ક્યારેક પ્રસન્ન કરવા જતા તો ઉલટું પરિણામ આવતું. જેવી રીતે બે દિવસ પહેલા મેં તમને ચંદ્રમાની વાત કરી ત્યારે કીધું હતું કે કૃષ્ણએ કીધું કે રાધે તારું મુખ ચંદ્રમા જેવું છે, તો રાધારાણી માનમાં આવી ગયા, ચંદ્રાનું હું કેમ કીધું, ચંદ્ર કરતા તો મારું મુખ ક્યાંય સુંદર છે, ચંદ્ર તો ઘટતો રહે વધતો રહે, મારું મુખ તો નિત્ય. અનેક રીતે આનંદની વિકીર્ણતાને પ્રાપ્ત છે. અને રાધારાણીએ કીધું કે કૃષ્ણ સત્ય વાત એ છે કે તમે ચંદ્ર ચંદ્ર ચંદ્રનો સમૂહ કહીને તમે ચંદ્રાવલીને યાદ કરો છો. અને આમ કહીને રાધારાણી માનગઢ ઉપર ચડી ગયા. ભગવાન કૃષ્ણ પાછળ જઈને મનાવે, હે રાધે ભૂલ થઈ ગઈ, હું ચંદ્રાવલીને નથી યાદ કરતો, તને જ કહું છું, તું જ મારી પરમ પ્રિયા છો. પણ રાધારાણી રૂઠી ગયા. એ વખતે લલિતા અને વિશાખાને ભગવાન શ્યામ સુંદર પ્રાર્થના કરે કે તારી સખીને કે એની સિવાય મને બીજું કોઈ પ્રિય નથી. આમ મનાવતા લલિતા અને વિશાખા કંઈક ને કંઈક લીલા વિલાસ માટે શ્યામ સુંદરને કહેતા મોર બનો તો જરા, અને મોર બની નાચો એટલે રાધારાણીને મોર બહુ ગમે છે. તો ત્યાં મયુર કુટીર પણ છે અને ભગવાન શ્યામ સુંદર મોર બનીને નાચતા અને લલિતા અને વિશાખા રાધારાણી કહેતા જો તો સખી ઓલો મોર કેટલો સુંદર છે. રાધારાણી કે હા મોર, ચાલો ચાલો મોરની બાજુ મોરના નિત્યને જોવા જઈએ. તો ત્યાં જઈને મોર નિત્ય એવું સુંદર ભગવાન શ્યામ સુંદર જ મોર બનીને નિત્ય કરે છે. તો રાધારાણીને મોરના નિત્યમાં અતિ આનંદ આવી ત્યાં જઈને જેવા પકડે મોરને ત્યાં સ્વયં રૂપમાં આવી જાય ભગવાન શ્યામ સુંદર. મોર, મોર શબ્દનો જ અર્થ થાય મારું. મોર શબ્દનો અર્થ થાય મોરયે ઈ અભિલાષ, મોર મતલબ મારી, મારી આ અભિલાષ. જો હમણાં હું ભક્તોને એક સુંદર વાત કહેતો હતો એક ભક્તની. એક ભક્ત કહે છે મોર મોર સબ કોઈ કહે બંધુ મચાવત શોર. આ જગતની અંદર એક મનુષ્યને પ્રત્યેક વ્યક્તિ કહે છે કે આ મારો છે મારો છે. એક મનુષ્ય હોય એનું જે આ શરીર છે એ શરીરની દશા શું થવાની છે, અંતે આ શરીર જો હિન્દુનું હોય તો હળગાવી દેવામાં રાખ થઈ જવાનું છે, પારસી ઇત્યાદિનું હોય તો એ લોકો રણ પ્રદેશમાં ફેંકી દે છે, તો એના ગીધ ઇત્યાદિ ખાઈ જાય એને તો એનું મળ થઈ જવાનું. મુસલમાન ઇત્યાદિ ભાઈઓ હોય તો જમીનમાં એને ગાડી દાટી દે તો જમીનના કીડા ખાઈ જવાના. જોકે એ લોકો તો એવું માને છે કે કયામત હોગી ઓર ઉસ દિન જન્નત મેં ઉસકો સ્થાન મિલેગા. એ લોકો એમ કહે છે કે એ લોકો હું કામ નથી બાળતા કે નહીં આ આ જીવ તો થશે એક દી કોઈ, પણ એ કંઈ મેં આ ખબરમાં જ નીકળ્યા નહીં થઈ જી, અને નીકળ અને ખોલીને જોવે ત્યાં કાંઈ હશે નહીં. પણ એ લોકો એમ કહે છે કે જન્નત, જન્નતમાં જાય છે. જન્નત મતલબ સ્વર્ગ, એની માટે હેવન જન્નત કહે છે. પણ એ કીડા ખાઈ ગયા હોય છે એને, શરીર રહેતું નથી. તો જે શરીરની આ દશા છે એવા શરીરને અહીંયા પ્રત્યેક વ્યક્તિ શું કે પિતા હોય એમ કે મારો દીકરો, માતા હોય એમ કે મારો દીકરો, પત્ની હોય એમ કે મારો પતિ, ભાઈ હોય એમ કે મારો ભાઈ, એના કોઈ શેઠ હોય તો કે મારો એસોટર હે ને, બધા મારો મારો મોર મોર કરે છે. આ કોઈનો છે ખરો? તો એ ભક્ત કહે છે કે મોર મોર સબ કોઈ કહે હે પ્રભુ, આ દુનિયામાં બધા મને કહે છે કે મારો છે મારો છે. બંધુ મચાવત શોર, બધા બંધુ સ્નેહીજનો કહે છે કે મોર મોર, પણ મોર પંખ વાલે પ્રભુ, પણ હે મોર પંખને ધારણ કરવા વાળા તમે ક્યારે કહેશો તું મારો છે? તમે કહી દો મોર પંખ વાલે પ્રભુ, કબ કહોગે મોર, તમે જ્યારે કહો કે તું મારો તેથી મારું જીવન ધન્ય થઈ જાય. બાકી આ બધા તો મોર મોર મારો મારો કર્યા કરે આ કઈ છે. વૃંદાવનમાં એક વન જ છે મયુર વન, જ્યાં ભગવાન મોર બનીને નાચતા અને રાધારાણી. તો જેવા શ્યામ સુંદરને પકડી લેતા તો એના મૂળ રૂપમાં આવી જતા, તો કે અરે છલિયા, વળી રાધારાણીનો ગુસ્સો ઓર. અને એ વખતે ભગવાન શ્યામ સુંદર રાધારાણીને કહેતા કે હે રાધે, ગિરિવર ગોવર્ધન ઉપાડવામાં જેટલી મહેનત નથી પડી, કાળિયા નાગને નિત્ય કરવામાં જેટલું બળ નથી લગાડ્યું, એની કરતા હજુર હજાર ગણું બળ બળ તને મનાવવામાં લગાડવું પડે. શ્યામ સુંદરનું અડધું જીવન બ્રજમાં રાધારાણીને મનાવવામાં જ જતું, કારણ કે રાધારાણી બામ નાયિકા હતી, હંમેશા માન કરતી. પણ યાદ રાખજો આ જે માન છે એ પ્રેમ સમુદ્રની તરંગ, આ સંસારની ક્રોધ ઈર્ષા એ માન નથી, આ દિવ્ય માન છે. ભગવાનને પ્રસન્ન કરવા ગોપીજનોની પ્રત્યેક ચેષ્ટા છે. કારણ કે એનું એક જ લક્ષ્ય શ્યામ સુંદર, અને શ્યામ સુંદર ને એમાં આનંદ આવતો. ગોપીઓ શિંગાર કરતી ભગવાનને પ્રસન્ન કરવા, ગોપીઓ માન કરતી ભગવાનને પ્રસન્ન કરવા. અને એટલા માટે સવારે મેં તમારી સામે એક જય જય દેવ હરે પદ ગાયું હતું ને, એ ગીત ગોવિંદ નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે, જેને શ્રી જયદેવ ગોસ્વામી નામના એક મહાન ભાગવત સંતે ગાયો છે. અને ગીતની ઈ ગીત ગોવિંદ ગ્રંથની ખાસિયત એ છે કે જેમાં ભગવાન શ્રી રાધા કૃષ્ણની આવી મધુર મધુર લીલાઓનું વર્ણન છે, જે બહુ ઉત્કૃષ્ટ છે, એકદમ શિંગાર રસ, જેમાં સામાન્ય વ્યક્તિનો પ્રવેશ પણ નથી. પણ એ જ ગ્રંથમાં ભગવાન શ્યામ સુંદર સ્વયં આવીને લાઈન લખી ગયા છે. એ ગ્રંથમાં જ્યારે જયદેવ ગોસ્વામીને એ વિચાર, એ લીલા સ્ફુરિત થઈ કે ભગવાન શ્યામ સુંદર બ્રજ પ્રેમ રસમાં રાધારાણીને એટલા અધીન છે, તો એ કહે છે કે હે રાધે, તારો ચરણ કમલ મારા માથા ઉપર મૂકો. તો જયદેવજીને થયું કે આવું કઈ રીતે બને, હે ને, આ કઈ રીતે શક્ય છે? તો એને કીધું કે નહીં નહીં, આ મારી કઈક તકલીફ હશે. એટલે એને ચોપડી ગીત ગોવિંદ બંધ કર્યું અને ગંગાજીમાં સ્નાન કરવા વૈયા ગયા. એમની પત્ની પદ્માવતીના ઘરે બેઠી હતી, ભગવાન શ્યામ સુંદર જયદેવનું રૂપ લઈને આવ્યા. અને જયદેવનું રૂપ લઈને આવીને કહે છે કે મને યાદ આવી ગયો, લાવ્યો તો મારી પોથી. અને આવીને પોતાના હાથે લખી ગયા. શું લખી ગયા? જે જયદેવને લીલા યાદ આવી હતી કે કૃષ્ણચંદ્ર કહે છે હે રાધે, તારા ચરણ કમલ મારા મસ્તક ઉપર, મમ શિરસી મંડનમ ગરલ ખંડનમ દેહી પદ પલ્લવમ ઉદારમ. ભગવાન પોતાના શ્રીહસ્તે લખી ગયા. આ વસ્તુ છે, આ દિવ્ય લીલા છે. રાધા તત્વ બહુ મહાન છે. ગીતામાં ભગવાન કહે છે મનુષ્યાણામ કશ્ચિત કોઈ કોઈ મામ વેતી, મારા તત્વને જાણે છે. પણ આ કૃષ્ણ તત્વને જાણવા વાળામાં કોઈ કોઈ એક રાધાને સમજે છે. અને શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત કૃષ્ણ છે, પણ રાધા ભાવ ધૂતિ સુવલિતમ સ્વીકાર કરીને આવ્યા. એટલા માટે કહે છે કે યદિ ગૌર ન ચૈતન્ય નથી ન હોત, તો આ રાધા અને કૃષ્ણ અને આ બ્રજ અને આ પ્રેમ કોઈને જાણવા ન મળે. અદ્ભુત પ્રેમની આ લીલા છે. હું તમને આ બધી વાતો કેવલ ઝલકના રૂપમાં કહી રહ્યો છું, જે શ્રીલ પ્રભુપાદજી દ્વારા આ ગુરુ શિષ્ય પરંપરામાં આપણને કેટલી ઉત્કૃષ્ટ રસ અને બ્રજ પ્રેમ મળવા જઈ રહ્યો છે જો આમાં સાધના કરવામાં આવે. બહુ હાયર એકદમ. બ્રજની લીલામાં એમાં પ્રવેશ પણ કેવલ ગોસ્વામીની કૃપાથી થશે. એટલા માટે તો નરોત્તમ દાસ ઠાકુરે ગાયું છે ને, રૂપ રઘુનાથ પદે હઈ બે આકૃતિ, કબે હામ બુજ બસે યુગલ પરીતિ. રૂપ ગોસ્વામી, રઘુનાથ ગોસ્વામીના ચરણોમાં ક્યારે મારું મન લાગશે, અને એની ચરણ સેવા કરી અને એમની કૃપા આજ્ઞા અનુસાર જો હું જીવન વ્યતીત કરીશ, તો રાધા કૃષ્ણની પ્રેમ લીલાને હું કંઈક સમજી બુજબ સમજી, નહીતર બહુ મુશ્કેલ. આપણી આ પરમ કૃપા છે ભક્તિવેદાંત સ્વામીની, કે જે આપણને હાયર વસ્તુ દેવા જઈ રહ્યા છે. અને એની માટે આપણે બધાએ ખૂબ પ્રેમ અને ભાવથી ભજન કરવું પડશે, જપ કરવા પડશે. સંસારમાં આસક્ત રહેશું તો આ વસ્તુ નહીં મળે, કારણ કે સોનું અને લોખંડમાં બહુ અંતર છે, એક હારે બેનું કોઈ મિલન નથી, એનો કોઈ ક્યાં જ. કારણ કે બ્રજ પ્રેમ શુદ્ધ જાંબુનંદ હેમ, બ્રજનો પ્રેમ જે છે શુદ્ધ સ્વર્ગનું સોનું છે જાંબુનંદ. અને આ જે છે અહીંયાનો જે સ્વાર્થ કામ, એ તો કાટ છે, લોખંડ છે, એનો કોઈ મેલ નથી. એટલા માટે દૈહિક ધરાતળથી મન જ્યારે ઉપર ઉઠે, ત્યારે આ રાધા કૃષ્ણની બામ નાયિકા અને દક્ષિણ નાયિકા સુધી મન જાય, નહીં તો બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. જે લોકો કેવલ આ સંસારની અંદર એટલો ધર્મ માનીને બેઠા છે કે નહીં કુટુંબનું પાલન પોષણ કરવું એટલે પૂરું, આપણે કેવી માળા કરો, ભગવાનનું નામ લ્યો, તાકે પૈસા નોટો ગણો એ મારી માળા છે. આપણે કેવી મંદિર આવ દુકાને જાઉં છું રોજ ઓફિસે, એ મારું મંદિર. કઈક ભગવાનની આરતી સેવા કરો, તાકે છોકરા સૈયાને હાસવું છું, ભગવાનનું જ રૂપ છે. અરે કઈક ગુરુ પાસેથી શિક્ષા, અમારા ઘરવાળા અમને બહુ દે છે. તમારી કેટલીક લેવી, એની લેવી તમારી લેવી નીકળી લેલત કરી, હવે એને ગુરુ બનાવ્યા છે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. છોકરા સૈયા શાળીગ્રામ, પછી સેવા કોઈ નહીં કરું, એ તો કરું ભાઈ કેટલું થાય માણાથી ભલામણ. પણ આ જેની સ્થિતિ છે એની માટે આ બ્રજ પ્રેમ ને આ કૃષ્ણ લીલાની એક સ્વપ્ન થઈ જાય, મુશ્કેલ છે. એટલા માટે બધાએ આ દૈહિક ધરાતળથી ઉપર ઉઠવું જ રહ્યું. નહીં નહીં, જીવનનો સાર લક્ષ્ય છે કૃષ્ણ, અને કૃષ્ણની પ્રસન્નતા એની માટે પ્રત્યેક ક્રિયા. ત્યારે વ્યક્તિ આ વસ્તુને સમજી શકશે, અને ત્યારે આ વાતને સમજાશે કે કેમ કૃષ્ણ રાધાના ચરણ લેવા માટે કહે. કારણ કે રાધાએ ભગવાનને પ્રેમથી જીતી લીધા છે, પ્રેમ છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહેતા, પ્રિયા યદિ માન કરે કરોયે ભર્સન, વેદસ્તુતિ સેઈ હરે મોરો મન. બીજા લોકો, જગતના લોકો ઓમ જય જગદીશ કરતા રહે છે, બ્રહ્માજી ગોવિંદમ આદિ પુરુષમ, પણ બ્રજની ગોપીઓ મને હે કાળિયા અને કલવા કનૈયા કહીને મને જયારે કપટી ને લંપટ ઇત્યાદિ કહે ને, તો ઈ મને ગમે છે, આ નથી ગમતું. કારણ કે આ લોકોને ભગવાન બધાને ઓળખે, હરખે હરખા. એટલા માટે બ્રજના સંતો બહુ સુંદર એક વસ્તુ કહે છે. ભગવાન કહે છે, મુજે બ્રજ વૃંદાવન ધામ પ્રાણ સે પ્યારો હે. કારણ કે બ્રજના લોકો મને પ્રેમ કરે છે, અને જગતના લોકો મને નહીં, મારી ઘરવાળી લક્ષ્મીજી જોતી છે. નગર નગર અહીંયા ક્યાંય લેવા દેવાય ક્યાં, જગ માગે ધન લક્ષ્મી, સિંધુ સુતા જો લક્ષ્મી તાકો મેં ભરતાર. સિંધુની દીકરી સિંધુજા, લક્ષ્મીનો પતિ છું, પણ દુનિયાને હું જોતું છે, હું નથી જોતો, પત્ની જોતી. તો એવડાનો કેમ હાકું, ઓળખું નહીં, બધાને ઓળખું છું, પણ બ્રજના લોકો નહીં. બ્રજ દે પ્રેમ અનમોલ, બ્રજ તો પ્રેમ રસમાં ડૂબેલું ધામ છે, ત્યાં નહીં. અને એટલા માટે રાધા કૃષ્ણની જ્યાં મિલન થાય ને, ભગવાન શ્યામ સુંદર કહે છે કે રાધે થોડીક તો કૃપા કર, આખું જીવન તને મનાવા મનાવામાં વહી ગયું. મનાવામાં સુખ મળતું હતું, આખું જીવન એમાં મારું જાય છે, કેટલું કષ્ટ મને ક્યારેય નથી પડ્યું. ક્યારેક ક્યારેક ભગવાન શ્યામ સુંદર ને રાધારાણી પ્રાર્થના, બંસી ચોરીની લીલા શ્રી પદ્યાવલીમાં રૂપ ગોસ્વામીએ બહુ સુંદર વર્ણન કર્યું. એક વખત શ્રી શ્યામ સુંદરજીને રાધારાણીએ કીધું કે બહુ માન કરે છે, બહુ માન કરે, હું ઠાકી ગયો. તો ભગવાનને રાધારાણીએ કીધું, તમે તે વાંસળી ગમે ત્યારે વગાડો છો, તો મને કાંઈ ગુજવા દેતા નથી. રંધન સમયે મા કુરુ મુરલી રવ, કમસે કમ ખાવાની સમયે તો મુરલી નહીં વગાડો. કારણ કે મુરલી વગાડો ને તો સૂકી લકડીઓમાંથી રસ આવી જાય છે, ખાવાનું નથી થતું અમારું. ભગવાન શ્યામ સુંદરની વેણો વાગતી ત્યારે એ સૂકી લાકડીમાં રસ આવતો, અદભુત વેણું વાગી છે ભગવાન કૃષ્ણની. બ્રજ જીવન હોઠન કેતકીએ કર ફૂલન સેજ સજાવતી હે, એક સંતે બહુ સુંદર વેણોનું વર્ણન કર્યું. બ્રજ જીવન, બ્રજના પ્રાણનાથ ભગવાન શ્રી શ્યામ સુંદર ની જે દિવ્ય હસ્તકમળ હથેળી છે, એને આ મુરલી મહારાણી પલંગ બનાવીને બેઠી છે. મુરલી ક્યાં રહે? ભગવાનના. બ્રજ જીવન, બ્રજના જે જીવન છે, બ્રજરાજ બ્રજેન્દ્ર નંદન, એના હસ્તકમલને મુરલી મહારાણીએ પોતાની શૈયા બનાવી. અને હોઠન કે તકીએ, અને એનો તકિયો કયો છે? શ્યામ સુંદરના હોઠ. શ્યામ સુંદરના હોઠ જે છે એ મુરલીનો તકિયો છે. બ્રજ જીવન હોઠન કે તકીએ કર ફૂલન, અને ફૂલ જેવા હાથ જે છે સેજ સજાવતી હે. હે સખી, આ મુરલીના ભાગ તો જો કે શ્યામ સુંદરના હાથને હથેળીને જેણે સૈયા બનાવી અને હોઠને તકિયો બનાવ્યો છે. એટલું જ નહીં, ભગવાનને સુંદર અલકાવલી હતી વાળ. ભગવાનના વાળ નેચરલી બહુ સ્નિગ્ધ છે અને ચમકતા. ભગવાન શ્યામ જ્યારે વેણો વગાડતા ને તો હવા આવતી ને, તો એ વાળ અહીંથી ઝૂલતા, તો એ ભક્ત કહે છે કે જોતો ખરી ભગવાન શ્યામ સુંદર ના વાળ જે છે એ મુરલી મહારાણી ને પંખો કરે છે, અને ભગવાન શ્યામ સુંદર પોતાના અધર રસ, જે ગોપીઓ કે અમારો અધિકાર છે પણ આ સુખી વાંસ આ અધર રસ ને પી રહી. ભગવાન શ્યામ સુંદર જયારે વેણું બગાડતા તો અધર ની લાળ રસ તો જાય કે નહીં, કેટલું ભાગ્ય છે. હે શ્યામ સુંદર, આ મુરલી અમને કઈ હુજવા નથી દેતી, એક કામ કરીએ રાધે, તું મને માન કરતા શીખવાડ અને હું તને મુરલી વગાડતા શીખવાડું પડશે. રાધારાણી કે ચાલો પેલા તમે આખી દુનિયાના ગુરુ છો ને, હવે તમારી ગુરુ હું બનું છું. શ્યામ સુંદર કે ઠીક છે, હું તારો શિષ્ય, તમારો શિષ્ય થઈ જાઉં છું. તાકે હું કરવાનું માનમાં, માનમાં કાંઈ ન કરવાનું હોય, પેલા તો મોઢું સડાઈ દેવાનું, બોલવાનું નહીં. માન એટલે હાવ ઈઝી, માનમાં શું કરવાનું આવે, મોઢું જરાક આંખ્યું તેડી કરી નાખવાની અને મોઢું થોડાક ચડાવી દેવાનું, અને ઓલા સામેવાળા ગમે એટલું બોલાવે બોલવાનું નહીં. તો ભગવાન કે આ તો ઈઝી કહેવાય, તાકે કરો હાલો ટ્રાય મારો. તો શ્યામ સુંદર બેઠા આમ ચડાવી, પેલા જેને ચડાવતા જ ન આવડ્યું કારણ કે એને હસતા સિવાય આવડતું નહીં. ચડાવીને બેઠા તો રાધારાણી કીધું, હે શ્યામ સુંદર, ત્યાં કે બોલો પ્રિયાજી, હા ફેલ નાપાસ પહેલી જ પરીક્ષામાં, તમને કીધું કે બોલ, તાકે પણ તું બોલાવે તો રહી શકવું જોઈએ ને, નાપાસ થઈ ગયા. તમને કહી દીધું ગમે એટલું કે બોલવાનું નહીં, હું કેમ કરું છું. તાકે હા હા ભગવાનને યાદ આવ્યું, ધખવાડી દેશ તું તો. વળી ચડાવીને મોઢું બેઠા આમ ફેરી, રાધારાણી કે હે શ્યામ સુંદર, ઘડીક ઘડીક કડક રહ્યા, હે માધવ શું છે. લ્યો કે નહીં, તમે નહીં શીખી શકો, એક કામ કરો, આપણે મોરલી મન શીખો, તમે આમ માન બાન તમારું કામ નહીં. તાકે નહીં શીખવું તો છે ત્યાં. તાકે યાદ રાખજો, દાંત એની જ કાઢવાના, બોલવાનું નથી, અને હું જેમ ફરું તો તમારે ફેર્યા કરવાનું આમાં, કારણ કે પ્રિય આમ કરે તો ઓલકર જેને આવે તો બોલી આમ ફરી જાય, એમ ફરી જવાનું એટલે દાંત ન આવે અને ચડાવી દેવાનું. આ વખતે કે ઠીક છે ટ્રાય કરું, ચડાવીને ભગવાન બેઠા મોઢું, હે માધવ, હે શ્યામ સુંદર. એને કોઈ રાધારાણી જાય, શ્યામ સુંદર આમ ફરે આમ ફરે, હવે તો એવું માન ઠાકોરજીએ કર્યું તો કર્યું. હવે રાધારાણી ક્યાંક તો આ તો હાસુકલું થઈ ગયું, હું રમત કરતા કરતા ક્યારેક ઘર જીવનમાં એવું, ઘણી વાર માણા ઘડી મજાક કરતા કરતા હાસુકલા બાંધવા માંડે, તમે મહેમાન મૂંઝાય શું કરવું, અને ક્યારેક ક્યારેક તો મહેમાન ને કાઢવા આવડે આવું કરે છો, ક્યારો આ નથી રહેવા જેવું. ભગવાન મનાવે છે અને રાધારાણી શીખવાડે છે, માનતા નથી માનતા નથી કરે. રાધારાણી થયું કે આ તો રિયલમાં થઈ ગયું છે. જો ઘરે તે ક્યારેક મીઠા કજિયા કંકાસ થતો હોય પણ એને છે ને હાસુકલું ન થવા દેવાય, વાળ વાળતા શીખવું જોઈએ. ક્યારેક ક્યારેક આપણે અહંકારમાં બહુ આગળ વ્યા જાય, એના કારણે ભારી તકલીફ ઊભી થઈ જાય. ભગવાન તો રૂઠી ગયા તો રૂઠી ગયા છે, અને રાધારાણી તો હવે મૂર્છાવા માંડી કરે રે, આ તો હાચું ને. હવે રાધારાણી નહીં શ્યામ સુંદર વગેરે હાલે નહીં પાછું એક મિનિટ, અને એને હવે મૂર્છાવા માંડી, ધડામધડી તો પડી ગયા. તો ભગવાને પાણી છાંટીને કીધું, રાધે તે હું તો ટ્રાય મારતો હતો, હું મેં ક્યાં ખોટું મારું માન હતું. તો રાધારાણી કે પણ આટલું બધું કરાય પરસેવ આય, મને એમ કે તમે હાસુકલા થાકી ગઈ હું. ત્યારે કૃષ્ણએ એટલું કીધું કે રાધે એક વારમાં દિવસમાં રોજ હજાર વાર હું આજ કરું છું, ફીણ આવી જાય છે. પણ આ અદભુત લીલા જે છે બ્રજવાસી જનોને પરમ સુખ દેવા માટે, અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ દિવ્ય રસ આસ્વાદન આપણી જેવા બદ્ધ જીવોને દેવા આવ્યા છે, અને એની પ્રારંભિક અવસ્થા છે અનિર્પિત ચરિચિરાત કરુણ્યા અવતીર્ણ કલો, જે ઘણા વર્ષોથી જીવાત્માને કોઈ અવતારમાં નથી દીધું એ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ દેવા એવા છે. સમર્પિત ઉજ્જવલ રસ સ્વભક્તિ હરિ પુરટ સુંદર અધિત કદંબ સંદિપિત સદા હૃદય કંદરે સ્ફુરતુ વસ્તુચિ નંદન. આ વસ્તુ દેવા જઈ રહી છે. આવો મેં તમને બ્રજનો કઈક કારણ કે ગોપી પ્રસંગ હું કહી ન શીખ્યો એટલા માટે એ ઝલક મેં કીધું જરા આપણે આસ્વાદન કરીએ જે રૂપ ગોસ્વામી બંસી ચોરીની અદભુત લીલાનું વર્ણન છે. તો ભગવાન ની આ રાધારાણી જેમની અતરંગ અલાદીની શક્તિ છે એ આ રીતે બામ નાયિકા હતી. અને સત્યભામા ગોક દ્વારિકાની અંદર ભગવાનને આ જ સુખ દેતી, કારણ કે ભગવાનને આનંદ આવતો. મને આ કથા કહેવામાં ક્યારેક ક્યારેક બહુ તકલીફ થાય છે અમારે. ઘણા કહે છે કે આવડ્યા ઘરે જોયું નહોતું સાંભળ્યું પ્રભુજી, હું કીધું શીખો, પણ એ વાતમાં આપણા બહુ અંતર છે. આ પ્રેમ રાજ્યની લીલા છે અને અહીંયા તો કેવલ કામ અને સ્વાર્થ, પણ આ લીલાનું શ્રવણ આપણા કામ વાસનાને ભસ્મ કરી નાખે જો શુદ્ધ ભાવથી અને શુદ્ધ ભક્તના મુખેથી કરવામાં આવે તો. એટલા માટે આસ્વાદનીય પણ છે. અહીંયા શ્રી રુકમણીજી બિલકુલ અનુકૂળ નાયિકા છે, એને શ્યામ સુંદર થોડુંક પણ કઈ કહી દે તો હાલે નહીં. અને આજ ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ છે, કહે છે હે રાજપુત્રી, તને તો અનેક લોક લોકોના રાજાઓ પરણવા આવવા માંગતા હતા, તો પછી તે મને હું કામ પસંદ કર્યો. મહાનુભાવે શ્રીમદ બી રૂપદાર્ય બલી બી, જેનું રૂપ બળ અને મહાન હતું એવા રાજાઓ તને પરણવા માંગતા હતા. મોટા મોટા લોકોના પાલક હતા ભૂપાલે, છતાં તે એ બધાને ત્યાગી મને હું કામ પસંદ કર્યું. હવે રૂકમણી જો સાંભળી રહ્યા છે, તાન પ્રાપ્તિ તાન અર્થવા ચેદ્યાદીન સદુર્મતાન દત્તા ભાત્રા સ્વપિત્રા ચ કસ્માન વિશેષમાન. અરે તારો ભાઈ ના પાડતો હતો અને તારો ભાઈ શિશુપાલને પરણાવવા માંગતો હતો, તો પછી તારા ભાઈનું અપમાન કરી નાખ્યું અને આ રીતે આવી ગઈ. રૂકમણી માની લો કે પ્રભુ તમને વરી છું, તમને પ્રેમ કરું છું, તમારી છું એટલે આવી છું. ભગવાન કે હું તો બીકણ નંબર એક છું, રાજાઓથી બી નાય સમુદ્રમાં રહું છું, સમુદ્રના વચ્ચે ઘર કરીને બેઠો છું, અને મારે ઘણા રાજાઓ અરે વેર છે. જે બુદ્ધિમાન કન્યા હોય ને એ કોઈ ભાગેડા વ્યક્તિ આને પસંદ ન કરે, અને જેને બધા અરે ન બનતું હોય વેર બાંધીને બેઠા હોય એવા માણાને, તો તમે મને હું કામ પસંદ કર્યો. કૃષ્ણ મજાક મૂળમાં છે જો રૂકમણી અરે, પણ રૂકમણીજી તો એ પચાવી, કારણ કે તેને હોશ ઉડા મળ્યા હું બોલી રહ્યા છે. અને મારી ચરણ સેવામાં અથવા મારી ભક્તિમાં જે લોકો લાગ્યા છે ને એ તે બધા ભિખારીઓ નારદ જેવા. નારદની વાતમાં આવી ગયા, એની પાસે તો કઈ બીજું નથી, એને ચડાવી દીધા તમે આવી ગયા મારી વાત અને મને પસંદ કરી લીધો. રૂકમણીજીને વ્યજન જે છે એ પડી ગઈ હાથમાંથી, શરીર એકદમ ઢીલું થવા માંડ્યું, શરીરના વસ્ત્રો સ્ખલિત થવા માંડ્યા. આટલા શબ્દો સાંભળીને ક્યાં હું બોલી રહ્યા છે, અને ભગવાન ત્યાં સુધી કહેતા ન હોય છ્યા તમારે હજી છૂટશે, કદાચ ન ફાવતું હોય તો બીજે જઈ શકો છો. બોલો ના સુધી શ્યામ સુંદર, હવે કઈશ એક તો આટલો પ્રેમ કરવા વાળા રૂકમણી કઈ રીતે બચાવી. નારદ જેવા તો મારી વાતો કર્યા કરે, પણ તમારે એની વાતમાં આવવાની જરૂર નથી, અને હું તમને છૂટ આપું છું. શ્યામ સુંદરજી કે દ્વારિકાધીશે ત્યાં સુધી કીધું કે હું પૂર્ણ છું, મને કોઈ સ્ત્રીઓમાં આમ થોય રસ, હું તો આત્મામાં રમણ કરવા વાળો છું. આ તો તમે લેટર લખ્યો હતો એટલે આવ્યો, મને કઈ જરૂર નથી. આટલું સાંભળતા તો રૂકમણીજી મૂર્છિત થયું, ધડામ દઈને પૃથ્વી પર પડ્યા પડી ગયા. કઈ રીતે સહન, કેટલો પ્રેમ કરતા હતા, શ્યામ સુંદર આજ શું બોલી રહ્યા કે બીજે જઈ શકો છો, મને કોઈ રસ નથી, આ તો હું ખાલી તમે લેટર લખ્યો એટલે આવ્યો. તો ભગવાન તો કે ભારે કરી, તરત જ ભગવાને પોતાના ચતુર બે હાથ લઈ બીજા બે ચતુર્ભુજનો વિસ્તાર કરી રૂકમણીજીને બાહોમાં લીધા અને પાણીનો જળ સખીઓ આગળમાં છાંટાયું. પોતાના પિતાંબરથી રૂકમણીજીના મુખને શ્રી શ્યામ સુંદરજી સાફ કરે અને કહે છે હું તો મજાક કરતો હતો, ભૂલ થઈ ગઈ, જાગો જાગો. રૂકમણીજી થોડાક ભાનમાં આવે છે, એ કે આ તો મજાક હતી, સંસારમાં નકરું દુઃખ છે, થોડીક પત્ની અરે મજાક કરીને માણા આનંદ લે, તમે તો એ મનનો આપી ગયા, હું શું થોડો આવો વિચાર કરું. ત્યારે રૂકમણીજી કહે છે પણ આવી મજાક હોય, અને એ વખતે એક એક શ્લોકમાં એક એક જવાબ જે રૂકમણી જે આપે છે બહુ સુંદર. વાસ્તવમાં કહે છે કે તમે બીજા રાજાઓને પરણી જાય, એનો અર્થ એ હતો કે કોઈ પણ રાજા કોઈ પણ વ્યક્તિ કૃષ્ણની તોલે આવે. રુકમણીજી કીધું કે તમે લાયક નથી, એનો અર્થ તમે તો લાયક છો પણ હું તમારે લાયક નથી. અને તેથી આ શ્લોકો તો બહુ વિસ્તારથી છે. આ પ્રસંગને મારે તમને યાદ કરાવીને એક જ શ્લોકનો સાર કહેવો તો કે રુકમણીજીને આ એટલું બોલ્યા છે કે હે કૃષ્ણ, તમે જે કરો ને જે માનો એ હું તમારી છું ને તમારી જ રહીશ. જન્મે જન્મે મને તમારી જ પ્રિયા, તમારી જ પત્ની બનવાનું સૌભાગ્ય મળે એવું જ હું માગું છું નારાયણ આગળ અને તમારી આગળ. અને રહી વાત તમને છોડીને બીજાને પસંદ કરવાની, તો રુકમણીજી કહે છે કે શિવ અને બ્રહ્માની સભામાં જેના ગુણ ગવાય છે એવા શ્યામ સુંદર, તમારી કથા જેને ન સાંભળી હોય ને એવી અભાગણી સ્ત્રી કોઈ હાડમાસના પુરુષને પતિ માને હું એવી. કારણ કે પતિ આત્માના તમે છો. જેને સત્સંગ ન કર્યો હોય, જેને શિવ અને બ્રહ્માના કૈલાસ અને બ્રહ્મલોકમાં જે જે તમારા ગુણ ગવાય છે એ કથા ન સાંભળી હોય, એ પોતાના જીવનમાં બીજાને ચોઈસ કરે, બીજાને પસંદ કરે. મેં તો તમારું સાંભળ્યું છે, તમને પૂરી રીતે ઓળખું છું, એટલા માટે મારા પ્રાણના પ્રિયતમ તમે જ રહેશો. હાડ માસને હું નહીં પતિ માની. બીજા કોઈના શરીર બતાવો સચિદાનંદ હોય તો, હાડ માસના પૂતળા છે એ બધા, ક્યારે ખોવાઈ જાય, કાળની ડાળમાં ગળી જાય, નહીં કોઈ નક્કી નથી. આ પ્રસંગ ઉપરથી આપણે બધાએ એક સુંદર વાત આજ ભાગવતના અંતિમ સત્રની અંદર આપણે ભેગા થયા છે એ પ્રેમ અને ભાવથી તો સમજી લેવાની છે કે સચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ છે, અને જીવનમાં શરણ લેવા જેવા કોઈ વ્યક્તિ હોય, ભગવાન હોય, તો એ કૃષ્ણ છે. લક્ષ્મીજી અને રુકમણીજી આ બે વાત બે પ્રસંગોથી આપણી સામે રાખે છે. નહીં તો વ્યક્તિ ભગવાન સિવાય અન્ય કોઈનું પણ શરણ લેશે એ જીવનમાં મુક્તિ સુખ કે ભગવત ધામને કે જન્મ મૃત્યુના ફેરામાંથી ક્યારેય નહીં છૂટી શકે. આ ભાગવતનો સાર આ છે. સુખદેવ ગોસ્વામી આ રીતે અનેક લીલાઓનું વર્ણન કરી રહ્યા છે, કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુરનો વધ કરે છે, ત્યાર પૂર્વે અર્જુનને પોતાની બેન સુભદ્રાને કઈ રીતે વાતમાં લાવીને પાણી ગ્રહણ કરાવે છે. અદ્ભુત વર્ણનો છે આ બધા. સુભદ્રા હરણ પ્રસંગ પણ અતિ રમણીય છે, મનોહર છે. બ્રાહ્મણના વેશમાં અર્જુનને બોલાવી અને દાઉજીને ખબર ન પડે એમ સુભદ્રાજીને ભગવાને કરી દીધા હતા રવાના. કારણ કે સુભદ્રાજી મનથી ભરી ચૂક્યા હતા અર્જુનને. દાઉજી મહારાજ અને દુર્યોધનને દેવા માંગતા, કારણ કે એનો ચેલો હતો ને, ગદા યુદ્ધ શીખ્યા હતા એને આગળ. પણ શ્યામ સુંદર કઈ રીતે થવા દે. અર્જુન બ્રાહ્મણના વેશમાં આવીને કે લઈ જા, અને હકીકત જેથી ખબર પડે ને કે અર્જુન લઈ ગયા સુભદ્રા. દાઉએ ગદા હાથમાં લીધી, રહેવા ન દો, ભલે ફઈનો દીકરો હોય તો કામ બહુ ખરાબ કરી નાખ્યું. ત્યારે કૃષ્ણ આડા ફેરાઈ ગયા, દાઉજી મારા શાંત શાંત થાવ, તું આગો રહે, કારણ કે તું બે શબ્દ બોલીશ તો હમણાં મંઢી લોકી નીકળી. અને હજી કે બે મિનિટ કે સાંભળો, તમે કોને શું કરી, બેનનું હિત શેમાં છે એ જોવો. સુભદ્રાજી પૂર્ણ રીતે અર્જુનજીને સમર્પિત હતા, અને અર્જુનની અંદર કોઈ કમી હોય તો બતાવો. ધનુર્ધર, રૂપાળા, ગદાધર, યુદ્ધ કલા, કૌશલ, વીર, સંગીત કલા, બધી રીતે પૂર્ણ સમર્થ છે. હજી કે દાઉજી જો કૃષ્ણને ન સમજાવ્યા તો દાઉજી ઉથલ પાથલ કરી હતી. આ પણ વર્ણનામાં છે. જ્યારે કૃષ્ણ લીલા રસનું આસ્વાદન ઉત્તરાધ શ્રીમદ ભાગવતમ દસમ સ્કંદ જે આશ્રય તત્વ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાની અંદર અનેક પ્રકારની લીલાઓથી જગતના લોકોને પ્રેરણા શિક્ષા આપી રહ્યા છે કે કઈ રીતે ઘર ગૃહસ્થીમાં રહી અને ભગવત પ્રાપ્તિ થઈ શકે. સ્વયં ભગવાન છે. ભગવાન કૃષ્ણ દ્વારિકામાં 4 વાગ્યા પછી કોઈ દી પલંગમાં હોતા નથી. એ સોનાનું સિંહાસન, એ અદભુત ગાલીચા અને રુકમણી જેવી લક્ષ્મી સ્વરૂપ પત્ની બાજુમાં હોતી છે, છતાં શ્યામ સુંદરજી કોઈ દી સૂર્યાસ્ત થવાની ઉભા 4 વાગ્યા થઈ જતા. સુખદેવ ગોસ્વામીએ લખ્યું અને સ્નાન કરીને પોતે સંધ્યાવંદન કરતા અને તરત તે સુધર્મા સભામાં જતા. દ્વારિકામાં સુધર્મા સભા ભરાતી, અદભુત સભાનું વર્ણન પણ છે. એ સભાની અંદર કોઈ એન્ટર થાય ને 60 વર્ષના ગટા તો હોળવરના થઈ જતા જુવાન. અને ન્યાજી ભગવાન ટાઈમે પાછા પૂર્ણ રીતે ઘર ગૃહસ્થીમાં રહેતા છતાંય ભગવાનની ભક્તિ કરી અને ભગવત પ્રાપ્તિ કઈ રીતે થાય એની ઝલક એક નાની એવી કૃષ્ણચંદ્રએ પ્રસ્તુત કરી છે ભાગવત. એટલા માટે કૃષ્ણની લીલા બ્રજની અંદર પૂર્ણતમ છે, એ કેવલ આસ્વાદનીય છે, અનુકરણીય નથી, નહીં તો વિનાશ થઈ જશે. જે રાસ છે અને અનુકરણ કરો તો થવું જોઈએ ને. ભગવાને ગોવર્ધન ઉપર એક પથ્થર તો જરાક નખ ઉપર રાખીને દેખાડો નાનો એવો, કાલિયા જેવા નાગ ઉપર ભગવાન નાચે જરા એક નાગને જરાક હાથમાં લઈને દેખાડો, અનુકરણ થશે નહીં. કારણ કે બ્રજમાં તો પૂર્ણતમ લીલા, પણ દ્વારિકામાં ઘર ગૃહસ્થી અંતર્ગત ભગવાન આ બધી લીલાઓનું જયારે વર્ણન કરે છે ને ત્યારે સુખદેવ ગોસ્વામીની સામે સાંભળી રહેલા શ્રી પરીક્ષિત મહારાજ કહે છે, ભગવાન્યા નિચાન્યા હિ મુકુંદસ્ય મહાત્મન. ભગવાન મુકુંદની આ દિવ્ય અદ્ભુત લીલાઓ જે છે, હે મહાત્મન, વીર્યાણી અનંત વીર્યસ્ય, અદ્ભુત વીર શૌર્યની આ ગાથાઓ તમે ગાઈ રહ્યા છો પણ હું તૃપ્ત નથી. શ્રોતુમ ઈચ્છામિ પ્રભો, હું ઓર સાંભળવા માંગુ છું. કહો મને, કોનો શ્રુત્વા સ્ફુરત બ્રહ્મન, કોણ એવો વ્યક્તિ છે જે ભગવાનની આવી મનોહર અદ્ભુત લીલા સાંભળ્યા પછી જો કંઠ થાકી જતો હોય. આ કથાથી અદ્ભુત રસ અને આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે અને હૃદયના જે કલ્મશ છે કામ ક્રોધ લોભ બળીને ભસ્મ થઈ રહ્યા છે. અદ્ભુત મને સુખ મળે છે. વાણી એ જ સાર્થક છે જે ભગવાનના ગુણ ગાય, કાન એના સાર્થક છે જે ભગવાનની કથા સાંભળે, હાથ એના સાર્થક છે જે ભગવાનના ચરણોની સંતોની સેવા કરે, અને મન એનું સાર્થક છે જે ભગવાનના દિવ્ય લીલા રૂપ નામ ગુણનું ચિંતન સ્મરણ કરે. શિરસ્તુ, માથું એનું સાર્થક છે જે ભગવાનને દંડવત પ્રણામ અને પોતાના શરીર શ્રીઅંગથી વૈષ્ણવની જે સેવા કરે, એ વ્યક્તિનું જીવન સાર્થક છે. મારું કેટલું સૌભાગ્ય છે કે આજ તમે મારી સામે ઉપસ્થિત છો. એટલા માટે નિશ્ચિત આ કથાના પ્રવાહને ચાલુ રાખો, હું સાંભળવા માંગુ છું. સુત ગોસ્વામી નેમિષારણ્યમાં કહે છે કે વિષ્ણુ રાતે જ્યારે આ શબ્દો કીધા ત્યારે ભગવાન બાદરાયણી પરમ પ્રસન્ન થયા, પરીક્ષિત ધન્ય છે તને કે ભાગવત સદા આજે છઠ્ઠો દિવસ થઈ રહ્યો છે, સાતમા દિવસમાં પ્રવેશ થઈ રહ્યો છે, છતાં તું આટલો આનંદ અને જેજી પાણીનું એક ટીપું નથી પીધું, તે પગ નથી બેઠલા. પરીક્ષિત મહારાજે જે આસનથી બેઠા ને સાત દિવસથી એના આસને બેઠા, આપણે કેટલા અડધો કલાકમાં કેટલા પગ આમથી આમ કરવા પડે. જે આસન સાત દિવસથી એક ધારા એક પાણીનું ટીપું પીધા ને કાંઈ ખાધા વગર બેઠા, અને પાછા હજી કહેશે મને કહેતા રહ્યો. કથા કોણ કહે છે? વિષ્ણુ રાત રાતી દદાતી હતી, ભગવાન વિષ્ણુ દ્વારા જેની રક્ષા થઈ હતી એવા પરીક્ષિતનું એક નામ છે વિષ્ણુ રાત. કારણ કે ગર્ભમાં જેને રક્ષા કરી હતી ભગવાન, આપણે કથા કરી. અને એવું જ નામ સુખદેવનું પણ છે બ્રહ્મરાત. જ્યારે જન્મ થવાનો હતો કૃષ્ણએ આવીને કીધું તને મારી માયા, વેદવ્યાસજીએ કૃષ્ણને બોલાવ્યા સુખદેવજી ત્યારે બહાર આવ્યા હતા માના ગર્ભમાંથી 12 વર્ષ, તો એની રક્ષા માયામાંથી બ્રહ્મની બ્રહ્મએ કરી હતી ભગવાન. એટલા માટે બ્રહ્મરાત સુખદેવનું નામ છે, વિષ્ણુરાત પરીક્ષિતનું નામ છે. એવા ભગવાન બાદરાયણી ભગવાન વાસુદેવના ગુણોમાં નિમગ્ન થઈ ગયા અને એક સુંદર ઇતિહાસ, એક સુંદર ભગવાનના સખાની કથા એના હૃદયની અંદર પ્રગટ થઈ ગઈ અને સુખદેવ ગોસ્વામી કહેવા માંડ્યા, શ્રી શુક ઉવાચ. બોલો બોલો. કૃષ્ણસ્યાતિ આસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજી કહે છે કે તું પ્રેમ અને ભાવથી સાંભળે છો ને. સુખદેવજીને આ કથા માટે કોઈ પ્રશ્ન નથી પૂછાણો, કથાની લોલુપતા દેખાડી અને સુખદેવજી પોતાના તરફથી આ કથા કહી રહ્યા છે. એની કથાના પ્રેમ રાસક્તિને જોઈ પરીક્ષિત કે કૃષ્ણસ્ય, કૃષ્ણનો આસિત એક હતો સખા, કૃષ્ણના એક સખા હતા. કોણ હતા? કઈ નાતમાં? બ્રાહ્મણ, બ્રહ્મ જાનાતી હતી. બ્રહ્મવિત્તમ બ્રહ્મ તત્વને પૂર્ણ રીતે જાણવા વાળા એક બ્રાહ્મણ કૃષ્ણના સખા હતા અને એનું વિશેષણ આપ કેવા હતા વિરક્ત પૂર્ણ રીતે વૈરાગી હતા સંતોષી પ્રશાંત આત્મા પ્રકૃષ્ટ શાંત વાસ્તવમાં કૃષ્ણના સખા અને કૃષ્ણના ભક્તો શાંત રહીએ કે જેવો અર્જુનને સખા છે ભક્ત કહેતા તો અર્જુનની શાંતિ દેખાણી છે ને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીધું ભુક્તિ મુક્તિ સિદ્ધિ સકલે અશાંત જેને ભોગ કરવો છે મુક્તિ જ્યોતિ છે બધા અશાંત રહે કૃષ્ણ ભક્ત નિષ્કામ કૃષ્ણના ભક્તમાં કૃષ્ણ સિવાય બીજી કોઈ સંસારની કામના નથી હોતી એટલે કૃષ્ણનો ભક્ત હોય એ જ શાંત રહી શકે કૃષ્ણ ભક્ત શાંત બીજા નહીં થઈ શકે સંસારની કામના શાંતિ સુખ લેવા નહીં દે અને સંસારની કામના ત્યારે જાહે જ્યારે ભગવાનને પ્રાપ્ત કરવાની કામના જાગશે એ સિવાય જાહે ભગવાન પૂર્ણ છે ઇન્દ્રિય અર્થે શું ઇન્દ્રિયોના ભોગમાંથી પૂર્ણ વિરક્ત થઈ ગયા હતા પૂર્ણ શાંત હતા અને ઇન્દ્રિયોને જેણે જીતી લીધી હતી જીતેન્દ્રિય કોની વાત થઈ રહી છે ભગવાનના એક સખા બ્રાહ્મણ શ્રી સુદામાની સુદામાજી ઉજ્જૈનમાં જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને વસુદેવ અને દેવકી રથ ઉપર મૂકવા જાય છે કંસને મારી અને ભગવાન દેવકી અને વસુદેવને કારાગ્રહમાંથી મુક્ત કરે છે એ વખતે મહેલની અંદર જ્યારે પ્રણામ સ્તુતિ અલગ અલગ ઘણી લીલાઓનું વર્ણન છે અને ત્યાં જ એક અધ્યાયમાં વર્ણન છે કે વસુદેવજીએ વિચાર કર્યો કે મારો દીકરો 11 વર્ષનો થયો પણ ગોકુળમાં ગાય ભેંસ ચરાવવામાં જ રહી ગયો ભણશે નહીં તો આગળ એનું શું થાય હે ને એટલા માટે નિશ્ચિત આને મારે વિદ્યા ગ્રહણ કરવા મોકલવો પડશે હવે વસુદેવજી વાત્સલ્ય રસમાં એને ખબર નથી કે બધી વિદ્યા આનથી નીકળે છે વિદ્યા 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 વિદ્યાઓના ગુરુ છે ભગવાન બુદ્ધિમ બુદ્ધિમતામ અસ્મિ વિદ્યાઓમાં સબ વિદ્યા જેનાથી નીકળે છે જેને તેને બ્રહ્મા આદિ કવય બ્રહ્માને જેને પહેલી વિદ્યા આપી પણ વાત્સલ્ય સુખ હતું એ કે મારો દીકરો ભણ્યા વગરનો રહી જાય આ રીતે ગાયું ચરાવવામાં તે ગોકુળમાં 11 વર્ષ કાઢી નાખે નહીં મારે આને ભણવા મોકલવો જોઈએ અને ઉજ્જૈનમાં સાંદીપની ઋષિ ત્યાં બે કૃષ્ણ બલરામને લઈ જાય છે કે જાઓ સાંદીપનીના આશ્રમમાં ભણવા જવાનું પહેલા છોકરાઓને ભણવા ગુરુકુળમાં મોકલવામાં આવે કારણ કે ઘરની અંદર અનેક પ્રકારની ચિંતા હોય વ્યાધિ હોય તો એ છોકરાનું માઇન્ડ જે છે મન જે છે એનો વિકાસ ન થાય કારણ કે માતા પિતાની ચિંતાથી છોકરાના ભણતરમાં હંમેશા કારણ કે ઘરની અંદર અનેક પ્રકારના કાર્યો અનેક પ્રકારની ચિંતા અનેક પ્રકારના વ્યવસાય અને એના કારણે બાળકનું જે ભણવામાં મન પૂર્ણ લાગવું જોઈએ લાગે ને એટલા માટે આ ભારત વર્ષની આ પરંપરા રહી છે કે એને અલગ સેપરેટ ભણતર માટે બ્રહ્મચારી હોય 25 વર્ષ સુધી અધ્યયન અને ત્યાર પછી પરિપૂર્ણ થઈ અને ઘર ગૃહસ્થિમાં પ્રવેશ અને ઘર ગૃહસ્થિમાં પ્રવેશ કરે તો 50 વર્ષ સુધી 50 પછી પાછો વાનપ્રસ્થ લેવો જોઈએ વનમાં જાય ને આપણે 51 52 એવું કહે છે આવડા વનમાં છે આપણે ઘણા દાદાને પૂછ્યું કેટલી ઉંમર વનમાં છે ઉંમર વનમાં છે પણ તમે જે ઘરમાં છો એનો અને અત્યારે વનમાં જવાનું નથી કારણ કે વન પેલા જેવા રહ્યા નથી ઘરમાં રહી અને વન જેમ રહેવાનું છે વનમાં રહેતા હોય અને જોકે અત્યારે વગર કીધે બિચારા વનમાં રહે એમ જ રહે કેરી નહીં છે વનમાં રહે કારણ કે વનની અંદર શું મળે કષ્ટ મળે ખાવાનું ક્યારેક મળે ક્યારેક ન મળે તો ઈદ તો છે અત્યારે એટલા માટે વાસ્તવમાં જરૂર છે બાળકો જે પિતાને મોટા કરે છે એનું કર્તવ્ય છે એનું પાલન પોષણ કરવું ગઢપણમાં પણ અત્યારે અહંકારને કારણે અત્યારે તો શહેરોમાં દાદા આવે ને તો એને હારે હાલવામાંય ઘણા શરમાય કારણ કે એને ધોતી પહેરી હોય કુર્તા નાણે તો શૂટ બૂટ આનો હોય એટલે અને ઓલા ક્યારેક મિત્રો મળે ને એના સ્ટેટસના એની કહેટે કે કોણ છે ગામડે અમારા હગા તારા દાદા છે હગા નહીં કહેતા નથી જાણે. અને બિચારા કાંઈક બોલે ને તેમ ચૂપ રહ્યો, તને બોલતા એને શીખવાડ્યો, હવે ચૂપ રહે બિચારા શું કરે. પણ આ દુર્દશા ક્યારે છે જાણો છો? કારણ કે સાચા સંસ્કાર દેવામાં નથી આવ્યા, સત્સંગ નથી, અભાવ છે. સમજવું જોઈએ બુદ્ધિમાન વ્યક્તિ હોય આ વાત ઉપર જુઓ. અને 75 થી 100 સંન્યાસનું વર્ણન, 100 વર્ષની કળયુગની આયુષ્ય છે, આમાં 25-25 વર્ષ બ્રહ્મચારી ગ્રહસ્થ વાનપ્રસ્થ ને સંન્યાસ. પણ અત્યારે તો હો કોઈ ખેંચતું નથી, 60-70 તો હરે કૃષ્ણ હરે રામ થઈ જાય છે બધા. પણ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો એ વિચાર કરે કે નહીં નહીં, જીવનનો કિંમતી સમય બાળપણ યુવાની જે છે એને વ્યર્થ ન વેડવે, ભગવાનની વિદ્યા અધ્યાત્મ વિદ્યા ગ્રહણ કરવામાં કરવો જોઈએ. જુઓ આજ વિદ્યાઓના ગુરુ ભગવાન કૃષ્ણ શીખવાડે છે કે ગુરુની શરણમાં જવું જોઈએ, નહીં તો એને શું જરૂર છે? આખી દુનિયાના ગુરુ તો એ છે, પણ મનુષ્ય લીલા કરે છે તો શીખવાડે છે. અને ગુરુ તે પાછા કેવા સાંદીપની, જે પૂર્ણ તત્વવેતા. ગીતામાં ભગવાન કહે છે ગુરુની શરણમાં જવું જોઈએ, પણ ગુરુ છે ને જ્ઞાની હોવા જોઈએ અને તત્વદર્શી હોવા જોઈએ, ભગવાનનો અનુભવ કરેલા અને વેદશાસ્ત્રમાં પ્રવીણ. સાંદીપનીના આશ્રમમાં જયારે કૃષ્ણ બલરામને મૂકવા જાય એ વખતે સુદામાજી ત્યાં હોય છે અને એની ઉંમર નાની, બાળપણના મિત્રો હતા બે. સુદામા ને ઓળખાણ ભગવાનની હજી મિલન નહોતું થયું. સુદામાજીને એક કાંટો વાગ્યો હતો અને આ કરતા હતા, કાંટો કાઢીને દેખતા. ભગવાને જોયું કે આ કોઈક બાળક છે અને રથમાંથી જોયું કે આને કાંટો વાગ્યો છે. ભગવાન રથમાંથી ઉતરી ગયા અને બ્રાહ્મણ આગળ જઈને પોતાના હાથમાં સુદામાનો પગ લીધો અને કાંટો કાઢવા જાય. પણ કાંટો એટલો અંદર વયો ગયો નીકળે અને જેવો અડે તો સુદામા બ્રાહ્મણોની પોસા બહુ હોય, તમારે આ તરત કરે લાડવા હતા. ક્ષત્રિયને જેવું તેવું વાગે તે મનમાં એનો, પણ બ્રાહ્મણને વાગે તે ને. આ કરે ભગવાન કે શાંતિ રાખે. ભગવાને શરણ હાથમાં લીધો અને પોતાના દાંત લગાડ્યા. કારણ કે જોયે દાંતથી કાઢતા, ભગવાને પોતાના દાંતથી કાંચો કાઢ્યો અને કીધું હે મિત્ર. પ્રથમવાર મિત્ર સંબોધન નીકળ્યું. કૃષ્ણ અને સુદામાનું પ્રથમ મિલન, હજી સાંદીપની આગળ ગયા નથી ત્યાં, અને બે યારે મિત્ર કીધું છે. ભગવાન જેને મિત્ર કહી દે તો ભગવાન તો સત્યવ્રત ધારી છે ને. આ બાજુ કે તે આજ મારું દુઃખ દૂર કર્યું છે ને મને મિત્ર, હું તારો મિત્ર છું. બે એકબીજાને બાહોમાં અંકમાં ભરી લે છે અને રોમાંચ મિત્ર જાય છે બે. આ બાજુ વસુદેવજી મૂકીને વયા જાય. કૃષ્ણ બલરામની સાથે સુદામા સાંદીપનીના આશ્રમમાં સુંદર વિદ્યા શીખી રહ્યા છે. પણ કૃષ્ણ તો કૃષ્ણ છે ને, 64 દિવસમાં 64 કલા શીખી ગયા. અને વિદ્યામાં આ બધું હતું જ નહીં, એન્જિનિયરિંગ ડોક્ટરિંગ ઇતિહાસ અત્યારે જે આવે એવું કાંઈ હતું જ નહીં. એમાં તો ઘોડે સવારી આ કલાઓ બધી શીખવાડવામાં આવતી, સંગીત કલા. અને ભગવાન તો ઉસ્તાદ હતા, અખિલ કલાના ગુરુ હતા. તરત શીખવાડવાનું હું શીખી ગયા. સાંદીપની જાણતા હતા કે તમે મારો યશ વધારવા મારીને આવ્યા છો, બાકી તમને કાંઈ શીખવાડવાનું છે. પણ સાંદીપની મુનિના આશ્રમમાં કોઈ પણ શિષ્ય ગમે એવા હોય, ભગવાન હોય, તો એની ફરજ છે કે ગુરુની સેવા કરે. કારણ કે સેવાથી વિદ્યા ફળે. આ મંત્ર છે ને એ પુસ્તકમાં હોય, ગુરુ વૈષ્ણવની સેવા કરો ને તો પુસ્તકમાંથી મસ્તકમાં આવે, નકર આમાં જ રહે. વિદ્યા મળે છે પુસ્તકમાંથી, પણ એ ફળે છે ગુરુની કૃપાથી. મળવું ને ફળવું એમાં બહુ અંતર છે. આ ગુજરાતી શબ્દોની મારામારી છે. ભગવાન પણ સેવા કરતા સાંદીપનીની. અને એનો નિયમ હતો કે જે પાઠ કીધો હોય તે દિન તે દિન યાદ કરવાનો, જે શ્લોક કીધો ન યાદ કરે એને જંગલમાં લાકડા વીણવા જવાનો, છાણા વીણવા જવાનું, ભલે તડકો હોય કે ગરમી હોય કે શરદી હોય કે ટાઢ હોય કે વરસાદ. હવે કૃષ્ણ તો ક્યારેય ભૂલતા નહીં, પણ આ સુદામા છે ને ક્યારેક ક્યારેક. અને એક વખત પાઠ ભૂલી ગયા તો કે જા લાકડા કાપવા. પણ મિત્ર કોને કહેવાય જે સુખમાં સાથે રહે, હે ને, સુખમાં દુઃખમાં હંમેશા મિત્રની સહાય કરે. અત્યારે તો મિત્રો એટલા માટે, જ્યાં સુધી તમારે આગળ ધન છે ને ત્યાં સુધી તમારા મિત્રો, જેવા તેમ કોરા થયા ને સાઈડ થતા જશે એવડે. ઓળખતા શીખો મિત્ર કોને કહેવાય, જે આપણા દુઃખમાં સાથે રહે ધર્મ તરફ વાળે, ભક્તિ સત્સંગ તરફ વાળે એને મિત્ર કહેવાય. આપણને પાપમાં લગાડે, અનર્થ વધારે એને મિત્ર ન કહેવાય. સાથે હતા ને ભગવાન કૃષ્ણને યાદ હતું, છતાં પાઠ હાથે કરીને ભૂલી ગયા. કારણ કે મિત્ર કે તું બાકી નથી પ્રભુ, ભૂલી ગયો. ત્યાં કે જાઓ બે ગુરુ માતાને દઈ આવી. તમે બધા કથા જાણો છો ને, ચણાની પોટલી આપી ત્યાં કૃષ્ણ બલરામને ખાવા થાય. આની ગ્યાસ એની ઘનઘોર વાતાવરણ ફરી ગયું. એ ગડગડાટ અને વીજળીના ચમકારા અને મુશળધાર વર્ષા પ્રારંભ થઈ. ગુરુ માતા ચિંતા કરે કેમ તમે કૃષ્ણને મોકલ્યા, કારણ કે કૃષ્ણ પ્રત્યે બહુ પ્રેમ. અને વાતાવરણની સ્થિતિ ગંભીર થઈ અને કૃષ્ણને સુદામા બે લાકડા વીણતા વીણતા જોવે, એવામાં વરસાદ ધોધમાર, અદભુત પ્રસંગ બે મિત્રોનો. વરસાદ ચાલુ છે, એકબીજા એકબીજાના વૃક્ષની અંદર છુપાઈ ગયા છે. વરસાદની વૃક્ષની અંદર બખોલ હોય ને, એમાં ઘણા વૃક્ષોમાં બખોલ આવે અને આ બાજુથી વરસાદ ચાલુ. હવે સુદામા આગળ એ પોટલી હતી જે તેને નાયા, અને ભૂખ લાગી તો વરસાદની કડકડતી ભૂખ. સુદામા કરોડ કરોડ મીણા કરવા, કૃષ્ણને ખબર કે છે મિત્ર ભૂખ લાગી, ભૂખ તો કે મને લાગી, પણ એ ખાતા જાય ને વાતો કરતા જાય. વરસાદ બંધ થયો ને, પાણી રોકાણો સવારે, અને બે પાછા વળે ત્યારે સુદામાજી કે મિત્ર ચણા તો એકલા હું ખાઈ ગયો છું, ભૂલ થઈ ગઈ છે. શિકાર કરી લીધું હતું સુદામાજી. ઘણા ન્યાય એવી કથા કરે છે કે ત્યારથી સુદામાની ગરીબાઈ લખાઈ ગઈ. સુદામા ગરીબ છે એ વાત તો કઈ રીતે પચે? કૃષ્ણ દ્વારિકાધીશ જેના મિત્ર હોય, લક્ષ્મીનો નાથ, લક્ષ્મીનો ધણી જેનો મિત્ર હોય, માણા ગરીબ હોય? કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ ભક્તિનું મોટું ધન સુદામા પાસે હતું, અને ભગવાન એના ભક્તો દ્વારા આ લીલા માત્ર કરે. એટલે સુદામા ગરીબ કઈ રીતે? ગરીબ તો ઈ છે, પ્રેમ ધન વિના વ્યર્થ દરિદ્ર જીવન. ચૈતન્ય મહાપ્રભુ કહે કે જેની પાસે પ્રેમ નથી ઈ માણા ગરીબ છે. સુદામા ગરીબ, પણ જુઓ પરિસ્થિતિ, કાળક્રમ એવો થયો. મિત્ર બે 64 બે મહિના કૃષ્ણએ તો વિદાય લઈ લીધી, સુદામાએ તે વિદાય લઈને આપણું પોરબંદર આયા, સુશીલા નામની પત્નીને કન્યાને પરણ્યા, અને ભગવાનની કૃપાથી અને બાળકોને રીતે કૃપા રહી હતી, કૃપા હોય બાળકો. અને આ બાજુ દ્વારિકાના રાજા થઈ ગયા છે દ્વારિકાધીશ, 16108 રાણીઓને કેટલાય મહેલો. પણ સુદામા વિશે લખે છે, વિરક્ત ઇન્દ્રિયાર્થેશુ, કોઈ આસક્તિ નહીં સંસારમાં, હંમેશા કૃષ્ણ નામ, ગોવિંદ ગોપાલ ભજન માત્ર. બે પાંચ જગ્યાએ જાય, લોટ મળે માગીને ઘરે આવે, એમાંથી ખાય. કોરા ટક કેટલાય વ્યા જતા, પણ કોઈ કમ્પ્લેન, કોઈ વસ્તુ. દિવસ એવો ફેર્યો ને ભક્તો, કે સુદામાજીના નાના નાના બાળકો ભૂખ્યા રહી જતા, ટક છાંડી જતા. અને તેથી કોઈ પણ મા હોય એનો છોકરો જેથી ભૂખ્યો હોય, કઈ રીતે રહીએ કે બતાવો? હે, ત્યારે એને કીધું, પતિદેવ કાંઈ માગ્યું નહીં. સુશીલા જેવું નામ હતું ને એવા જ ગુણ હતા. સુદામાની પત્નીનું નામ હતું સુશીલા, પતિવ્રતા પતિમ પ્રાહમ. અહીં લખે સુખદેવ ગોસ્વામી, પરમ પતિવ્રતા સ્ત્રી હતી, પતિની ઈચ્છામાં એની ઈચ્છા હતી, પણ બાળકોનો સ્નેહ હતો ને. કારણ કે દરિદ્રતાના કારણે એને મજબૂર થવું પડ્યું, બહુ દરિદ્રતા. સુદામા, દરિદ્ર શબ્દનો અર્થ થાય ગરીબ વ્યક્તિ, પણ પ્રેમ ધન હતો એટલે અંદરથી પરમ પ્રસન્નતા. પણ આ સુશીલા તો કેમ સમજે? નહીં તો ભક્તો પ્રેમમાં તો ભગવાન આગળ માગે, ન નાકપૃષ્ઠમ, ન પારમેષ્ટમ, ન સાર્વભૌમમ, ન રસાધિપત્યમ, ન યોગ સિદ્ધિ, કાંઈ જોતું નથી. વૈષ્ણવોને કાંઈ ન ખપે કૃષ્ણ સેવા વગેરે. ભરતજીએ નહોતું માગ્યું? રામાયણમાં ભરતજી જ્યારે ચિત્રકૂટમાં જતા હતા ને, ત્યારે રસ્તામાં જે ગંગા જમુના સરસ્વતીનું મિલન ત્રિવેણી, અલ્હાબાદમાં જ્યારે સ્નાન કરતા હતા ત્યારે ભરતજી કૃષ્ણ પ્રેમમાં બહુ સુંદર કે, હે માં ગંગા, ક્ષત્રિયનો દીકરો છું, કોઈ દી માગતા શોભે નહીં મને, પણ આજ માગું છું તારી આગળ. ક્ષત્રિય તો દેતા જાણે છે, માગે નહીં. પણ આજ મારો સમય એવો આવ્યો, કારણ કે મારી લીધે આ બધી રામાયણ ઉભી થઈ. અર્થ ધર્મ અને કામ રુચિ ગતિ ને ચહુ નિર્વાણ. મારે અર્થ નથી જોતું, ધન નથી જોતું, ધર્મ નહીં, કોઈ વસ્તુ નહીં. જન્મ જન્મ રતિ રામ પદ, હે માં ગંગા જેના ચરણોથી તું નીકળી છે ને એના ચરણોનો પ્રેમ મને જન્મ જન્મ મળે એ તારી આગળ માંગુ છું. આ ધન સંતો ભક્તો જરાવે છે અને એ જ વસ્તુ અહીંયા ભાવ જે છે એ જ છે સુદામા. સુદામાના ઘરે જુઓ, બ્રાહ્મણ બીજે માગવા જાય ને એના ઘરે માગવા આવે લોકો. દશા એટલી કો થઈ ગઈ કે સુદામાની જે મૂળ ધોતી હતી ને એનું મૂળ કપડું બીજું જ નહોતું, થીંગડાથી મૂળ કયા કેવું કપડું હતું એ નહોતું, અને બાળકોને જ કપડા જ નહોતા. અને સુશીલાજીને એક વસ્ત્ર, છતાં સુદામાના ઘરે જે ખાકડ ખકડાવતા કે સાધુ આવ્યા છે દ્વારે કઈક આપો, ઘરમાં હોય તાર આપે ને, ત્યારે કહેવું પડતું કે નહીં દઈએ, કે અમારા ઘરે હુતક લાગ્યું છે. સુદામાની પત્ની કહેતી અમારા ઘરે સૂતક, સમજો છો ને, સૂતક લાગ્યું છે, નહીં દઈએ. એ કે શું થયું, પુત્ર કે પુત્રી? સાધુ પૂછે કદાચ, એ કે પુત્ર થયો છે. કોણ પુત્ર? દરિદ્ર નામનો, ગરીબ નામનો પુત્ર થયો છે, સૂતક તો નથી, ગરીબ આઈનો પુત્ર, કાંઈ નહીં દઈએ. અરે છોકરા ટ્રક છાંડી જવા માંડ્યા, એક બે ને બે ત્રણ દિવસ પૂછ્યા જયારે રહ્યા ત્યારે સુશીલાજી થી ન રહેવાનું કે હે પતિ દેવ, મારે નથી જોતું પણ તમે છોકરાની હામું તો જોવો. તો કે હું શું કરું, એ નહીં જોતો હોય. અને એ વખતે સુશીલાજી એ બહુ સુંદર સ્વભાવથી, અત્યારે આ દશા થઈ હોય તો રામ રામ, કોઈ પત્ની નો જીરવે, પણ એ સુશીલા નામ એવા જ ગુણ હતા. એને કીધું તો એ વડકાનો તો પ્રશ્ન જ નથી કે હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે દ્વારિકાધીશ તમારા મિત્ર છે. કે હા છે. તો મિત્ર છે તો તમે એની પાસે જાઓ ને, કારણ કે આપણા છોકરા પૂછ્યા છે. કપડા નો મળે કઈ નહીં પણ અન્ન તો મળવું જોઈએ કે નહીં? કે મિત્ર છે ને એની પાસે માગવા જઈ, માગવા હાટું મેં મિત્રતા નથી કરી, અને એની પાસે માગવા જઈને હું એને હેઠો પાડવા નથી માંગતો, એ તો સુશીલા નહીં બને કે હું માગવા જાઉં. તો સુશીલાજીએ કીધું કે જો આપણે બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણ માટે વેદોમાં લખ્યું છે કે એ માગી શકે, એની શોભા એમાં જ છે કે એ માગે, તો તમને વાંધો શું છે? કારણ કે બ્રાહ્મણ શું સાચું છે, પણ માગવા વાળો બ્રાહ્મણ નથી. મારા મિત્ર આગળ જઈને માગવા હાટું મેં મિત્રતા કરી નથી, બીજે તો હું જાઉં છું પણ નથી મળતું તો હું કરું? એ વખતે સુશીલાજી બીજું કીધું કે ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ જે છે ને એ બ્રાહ્મણોને બહુ પ્રેમ, મિત્રના નાતે ન જાઓ તો બ્રાહ્મણના નાતે જાઓ. કે નહીં નહીં, એ વાત તો નહીં બને, માગવાની વાત તો રહેવા દે. ત્યારે સુશીલાજી બહુ બહુ એકદમ ગળગળા થઈ ગયા, પુત્રોને સામે જોઈ સામે રાખે, પણ તોય સુદામાને પાણી નહોતો, કારણ કે ભગવાનમાં એટલો પ્રેમ ભક્તિ હતી કે એને એ રસ, એ આનંદ. અને એ છોકરાઓની આ દુર્દશા, બે વિપરીત પરિસ્થિતિ, પણ છતાં એ કે મેં ભક્તિ કરી છે, મેં પ્રેમ કર્યો છે, મેં મિત્રતા કરી છે, સ્વાર્થ હાટું કે માગવા હાટું નહીં જાઓ. ત્યારે સુશીલાજી એટલું બોલ્યા છે કે હે સ્વામી, જો તમે કહો છો કે હું ભગવાનનો મિત્ર છું, એનો ભગત છું, તો તમે કેવા ભગત છો? ભગત હોય ને એ ભગવાનના દર્શન કરવા જાય કે નહીં? મંદિરે કોઈ દી ન જાય એને ભગત કહેવાય? તો આ દ્વારિકા બાજુમાં છે અને ભગવાન કૃષ્ણ ન્યા ઉપસ્થિત છે, તો અયમ હી પરમો લાભો ઉત્તમ શ્લોક દર્શનમ. જીવનનું પરમ ફળ અને આંખોનું ફળ તો ઈ છે, અને ભગતનું લક્ષણ ઈ છે કે એના ભગવાનના દર્શન કર્યા વગર એને ચેન પડે. તો પછી તમે દર્શને તો જાઓ. જો પત્નીએ મોકલી દીધા સુદામાને શાસ્ત્રથી. સુદામાએ કીધું વાત તો હશે, હા કેટલાય દીથી એને જોયો નથી, બાળપણમાં બે મહિના હારે રહ્યો હતો અને હવે તો દ્વારિકાનો રાજા થઈ ગયો, ખૂબ ઠાઠબાઠ. તારી વાત સાચી, મને હૃદયથી કેદનું મન થાય છે મળવાનું, તો કેટલે જ કહું છું તમે જાઓ. અને જો આવી સ્થિતિ છે ને, આવા ભક્તોને ભગવાન હૃદયમાં રાખે છે. કારણ કે સંતો કહે છે ગાંઠ મેં બાંધે નહીં. આ ભક્તો છે ને હારે લઈ જવાળી વૃત્તિ, ગાંઠ કપડા રાખતા જ નથી. માગન મેં સકુકા છે, કોઈ દી કોઈને આગળ માગવાનો પ્રશ્ન જ નથી. સકુચાય, સંકોચ થાય બીજા આગળ માગવામાં એમ. આવા ભક્તોની વાહે હરી ફીરે, કહી ભૂખો ન રહી જાય, આના ભક્તોની અરે ભગવાન વાહે ફરતા રહે છે. અને હકીકત બ્રાહ્મણોને આ દરિદ્રતા, એક ભક્ત તો કહે છે કે લક્ષ્મીજીને બહુ દાય છે બ્રાહ્મણો પર, કારણ કે એક તો ભૃગુ નામના બ્રાહ્મણે સીધી લાત મારી હતી હે ને, એટલે એની પાસે. અને બીજું સરસ્વતી, બ્રાહ્મણોને સરસ્વતી બહુ હોય વેદ, તો સરસ્વતી લક્ષ્મીજીની સોત નહીં કે મારી એક તો એને જ ત્યાં લોકો મુખ્ય રાખે છે. અને મારા પિતાને આ જ બ્રાહ્મણ અગસ્ત આખા પી ગયા, અગસ્તજી સમુદ્રને પી ગયા. લક્ષ્મીજી એમ થાય બ્રાહ્મણોને ઓછા ખાવામાં ન વાંધો આવે, બાકી ભેગું કરવાની વાત. આ જવો સુદામાજીને સુશીલાજી મોકલી રહ્યા કે હા હા નિશ્ચિત જાયશું મળવા, પણ જવો આટલી નિમ્ન સ્થિતિ છે છતાં ભાવ કેટલો ઊંચો છે કે જો સુશીલા રાજાની આગળ મિત્રની આગળ ખાલી હાથે ન જો. હવે તેની પાસે કાંઈ નહીં, તો એ વિચાર તો જો, મૂળ ધોતીનું થીંગડું, મૂળ તો કપડું નહીં થઈ ગયું, અને શરીર હાવ હાડ પિંજર થઈ ગયું. સુદામાનું હાવ ખકડ્યું, કેવલ અસ્થિ ચોંટી હોય હાડ સાંભળાય રહે એવી જેનું શરીર છે, પણ ભાવના એવી ઊંચી છે કે ભગવાન આગળ, રાજા આગળ, મિત્ર આગળ એમનામ ન જવાય. એ કામ કરે, હું તો બધે ફરી આવ્યો, પણ તું જા આજુબાજુમાં, થોડું ઘણા કોક ચાવલ દાલ કાંઈક પણ આપી દે તો એને લઈને શ્યામ સુંદર આગળ જાય. અને સુશીલાજી ગયા બહાર કે મારા પતિને આમ જવું છે, કાંઈક આપો થોડું. હવે બે ત્રણ બાજુવાળાએ કૃપા કરી પાડ્યો છે, થોડાક તાંદુલ ચોખા અને એ તે ખીચડિયાદ આપે ને બાસમતી થોડાક ખીચડિયા. હવે એ ચોખા શેમાં લઈ જવા એ તકલીફ છે. પહેલા પડતો ચોખા તો મળ્યા હાથમાં ખોબો, પણ એની માટે કપડું હોવું જોઈએ ને. સુશીલાજી એની સાડી એક જ કપડું જેને પહેર્યું છે એનામાંથી કટકો ફાડી અને ચોખાને પોટલીને ધીમેથી ગાંઠ મારે, જો કડક ગાંઠ મારે તો કપડું ફાટી જાય એવું જ કપડું છે. અને એને સુદામાજી પોટલી નાખી અને હે કૃષ્ણ હે ગોવિંદ હે ગોપાલ ગાતા દ્વારિકાના રસ્તે ઉપડે છે. આજ સુદામા કૃષ્ણને મળવા માટે જઈ રહ્યા છે શ્રી દ્વારિકાપુરી. દ્વારિકાનો રસ્તો આજ એને આઘો લાગી રહ્યો, કારણ કે શ્યામ સુંદર નું મિલન ની ઉત્કથા હૃદયમાં એટલી ઉભરાઈ ગઈ છે. ઘણી વખત મૂર્છિત થયા, પડતા ગયા, ક્યાં આવશે દ્વારિકા, ક્યારે આવશે દ્વારિકા, ભૂખ્યા અંતરસ્યા છે, ખાધું હોય ત્યારે કા. પણ અંદરથી કૃષ્ણ પ્રેમ નો એટલો આનંદ છે ને કે ભૂખ પ્યાસ ને ખબર જ નથી હું ભૂખ્યો છું. અને જેવા દ્વારિકામાં મહેલમાં આખું અંદર એન્ટર થાય કે આ દ્વારિકા આવી ગઈ છે. અને આ કૃષ્ણનો મહેલ છે, મોટા મોટા સ્તંભ ને સોનો ને હીરા ને માણેક ને એ પહેરેદારો. સુદામા તો પહેલી વાર આ વસ્તુ જોઈ રહ્યા છે, હું ક્યાં આવી ગયો, કઈક સ્વર્ગમાં. ન્યા જઈને દ્વારપાલનો કે હું સુદામા છું અને કૃષ્ણનો મિત્ર છું, જરાક દ્વારિકાધીશને કયો કેનો મિત્ર આવ્યો. દ્વારપાલો હસે છે, તું અને દ્વારકાધીશ નો મિત્ર? અરે ભાઈ, અન્ન જોતું છે, વસ્ત્ર જોતા, દ્વારકાધીશ ની કૃપાથી અહીં ભંડારા બહુ થાય છે, જો અહીં બાજુમાં ખાવાનું છે જો ઓલા પણ. અને હકીકત દાન દેવાતો કે જા તારી ઈચ્છા પૂરી કરી લે, દ્વારકાધીશ નવરા નથી, એવો ટાઈમ નથી. કે ભાઈ અન્ન વસ્ત્ર જોતું હોય તો અહીંથી ક્યાં આવવાનું, એ આટો નહીં થાય. જો આટલી નિમ્ન સ્થિતિ તો એ ભગવાનને દેવા આવ્યા છે કઈક લઈને, ભલે ચોખા ચોખા કે અન્ન વસ્ત્ર નહીં, મારો મિત્ર છે, અમે આરે ભણ્યા છે, પેલા દાંત કાઢે, તું આરે ભણે લે. હવે ક્યાં દ્વારિકાનો રાજા, સોળે શણગાર, એ મુકુટ, એ પિતાંબર, એ તિલક, અને આ ક્યાં ખખોડી મુકડી જેની ધોતીના ઠેકાણા નથી, હાડપી ગયો, હસી રહ્યા. સુદામા કે તમે હસો નહીં, સમાચાર તો એકવાર આપો. પણ જ્યાં સુદામા કહે છે હું સુદામા સુદામા, ભગવાન કૃષ્ણના કાનમાં સુદામ શબ્દ ઘણા વર્ષો પછી જાય છે. સુદામ સુદામા સુદામા, કરતા રુકમણીના એ હાથને છોડાવી એ સિંહાસનમાંથી ઉપડી દોટ મૂકે દ્વારિકાધીશ દરવાજા તરફ કે હે મિત્ર સુદામા ક્યાં હતો તું અત્યાર લગી. પોતાના શ્રી અંકમાં સુદામાને લઈ અને આંખોમાંથી આંસુડાની ધાર વહી રહી. સુદામાની દશા જોઈ ના દ્વારિકાધીશ રોઈ રહ્યા હતા. અરે મિત્ર તારી આ સ્થિતિ કહેવાય નહીં, ક્યાં હતો તું અત્યાર લગી. અને સુદામા તો હવે જેના પોતાના અંકમાં દ્વારિકાધીશ જેને લે ને કેટલો આનંદ, પરમ પ્રસન્ન સુદામા. અને બહારથી અશ્રુ નિધાર. ભગવાન તો એને ઉપાડીને તેડીને કે હાલો અંદર, હાલો મહેલમાં. દ્વારિકાધીશ આમ કરે, ઓલા બધા પહેરેદારો તો પહોંચાય અને શું થઈ રહ્યું છે કે નક્કી નોકરી કે ભગવાનના હાચા મિત્ર હતા. ભગવાન કે મારા બાળપણનો સખા છે, સાથે સાથે ખાય ને એને સખા કહેવાય. કે બહુ હારે ખાધું છે, વેચીને ખાધું છે. લઈ ગયા સોનાના સિંહાસન ઉપર બેસાડી ભગવાન કૃષ્ણ નીચે બેઠા. ત્યાં તો રુકમણી ઇત્યાદિ રાણીઓ આવી, કારણ કે કૃષ્ણના મિત્ર, કૃષ્ણના મિત્ર. રુકમણીજી જળ લાવો. અને ભગવાન કૃષ્ણ નીચે બેઠા. સુદામાને તો એ ગાલીચા પર બહેરે ને કુણો કુણો. પહેલી વાર કે હું છે, એક તો હકડી મકડી શરીર ને એવું સુંદર ગાલીચો અને એ રત્ન. કોઈ પણ માણા નિમ્ન અવસ્થામાં આટલું ઊંચું ભાળક પાગલ થઈ જાય, દિમાગ કામ નું. અને એમાં દ્વારિકાધીશ કે બસ મિત્ર, બોલવાનું કઈ નહીં તારે, હવે બહુ થઈ ગયું. અને રુકમણીજી જળ નાખે, કૃષ્ણચંદ્ર પોતાના શ્રી હસ્તે જ્યાં ધોવા જાય, પાણી પરાત કો હાથ છુઓ નહીં, નૈનન કે જલ સો પગ ધોયે. શ્યામ સુંદર ની હાથમાં રહી ગઈ કટોરી, રુકમણીજી ને હાથમાં રહી ગઈ. સુદામાનો એ દિવ્ય પ્રેમ, શ્યામ સુંદરે પોતાના આંસુડાથી સુદામાના ચરણ ધોયા. અને એ ચરણ જળને લઈ અને આ દ્વારિકાધીશ પીવે છે કે આજ મારા પિતરો તૃપ્ત થયા. અને એ ચરણ જળને દ્વારિકામાં છાંટે છે કે દ્વારિકા ધન્ય થઈ ગઈ કે સુદામાના ચરણોથી આ ગંગા જળ કરતા પવિત્ર છે, બ્રાહ્મણના ચરણ. અને એ વખતે જયારે આ સ્થિતિ થઈ સુદામા કે બસ કૃષ્ણ હું કે તું ચૂપ રે મિત્ર. રુકમણી કે આ મારો મિત્ર છે, જાવ એની માટે ભોજન તૈયાર કરો 32 ભાતના. ત્યાં તો સત્ય ભમાન 16108 બારી આવી કે કૃષ્ણના મિત્ર આવા તો અમી ભોજન બનાવીશું. હવે સુદામા આગળ 16108 થાળીઓ અને આવે, જેણે કોઈ દી હારી ખીચડી નથી બાળી કઈ રીતે પચાવશે, સુગંધિત ધરાઈ જાય કે રહેવાય જ. આ બધું અદભુત સ્વાગત કર્યું છે દ્વારિક, દેખાડ્યું આખા જગતને કે બ્રાહ્મણ અને વૈષ્ણવને ભગવાન કેટલો પ્રેમ કરે છે. અને બ્રાહ્મણ વૈષ્ણવની જે સેવા કરે એ કૃષ્ણના હૃદયમાં રાજ કરે છે. આ ભગવાન જગતગુરુ પોતાની લીલા દ્વારા દેખાડી રહ્યા છે. સુદામાને જ્યારે ખવરાવે છે ને ભગવાન શ્યામ સુંદર હાથે કોળિયો લઈને આપે અને એ વખતે રહેવાનું નહીં. એને કીધું કે નક્કી તને સુદામા ભલે ન ખબર હોય પણ મારી ભાભી ભત્રીજા છોકરા શું કરે, સુદામા બિચારા શું કહે. અને હા મેં ભલે 32 ભાત નું પીડ્યું પણ દીકરા તો સાંભળે જ ખરા ને, કે એ તો પૂછ્યા છે કયો પિતા ખાય કે. અને કૃષ્ણ પાસે આજે પૂછે છે કે મારી ભાભી અને હું કેવું આને. પણ ભગવાન તો પૂરી સુધી લેવા માંગે છે, પરીક્ષા જગતને દેખાડવા માંગે છે. નક્કી ભલે ગમે એવી સ્થિતિ હોય પણ એ છે બહુ વિદ્વાન જ્ઞાની મારા ભાઈ, નક્કી મારી હાટું કઈક મોકલું છે. સુદામાન યાદ આવ્યું મોકલ્યું છે પણ આમાં કેમ કાઢવું, આવા દાન સોનાના દ્વારિકા આવા સિંહાસન આવું બધું પડે એની અમે આ ચોખા એ પોટલી કાઢવી કેમ. પણ ભગવાનને તો પ્રેમ જોઈને ખેંચીને લઈ લીધી સુદામા કે નથી કાંઈ નથી નથી નહીં હોય જ તે. અને એ પોટલી તોડીને જોવે તો એ ચોખા. પણ ભગવાન દ્વારિકાધીશ પોતાના શ્રી હસ્તે ચોખા ખાઈને કહેશે યશોદાના માખણમાં જે આનંદ આજ અહીંયા મળ્યો છે સુદામા, તારા ચોખામાં તારા તાંદુલમાં. આ 16108 રસોઈ બનાવતી હતી પણ એટલો આનંદ આજ મળ્યો એવો નથી મળ્યો. ભલે માગેલા પ્રેમ હતો પ્રેમ, અને ભગવાન પ્રેમથી જીતી દેવાય. મંડ્યા કોળિયા ખાવા એક પછી એક. રુકમણીજી કે મને તો આપો આ પ્રસાદ મહાપ્રસાદ, કારણ કે એક એક કોળિયા આખું સ્વર્ગ તીનો લોક અને ભગવાન અને પટણ બધું સુદામાને વેચી દેવાના હતા ભગવાન. ભગવાન કસુદામાં તો આભા બની એક હું આ કરી રહ્યો છું દ્વારિકાધીશ. સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ, કારણ કે સુદામા માટે એકદમ સ્વપ્ન, એને એમ થાય કે હું સપનું તો નથી જોતો, કેમ આવું બની રહ્યું. અદભુત ઘટના હતી એમની. અને અહીંયા દ્વારકાધીશ ને એની પટરાણીઓ સેવામાં લાગી છે. એક બ્રાહ્મણ સુદામાજી કે હવે વધારે રહીશ ને તો હાર્ટ એટેક આવી જાય, બચશે નહીં એટલું બધું. કૃષ્ણ ધન્ય થયો, તારા દર્શન થી પરમ સુખી થયો. હું જાઉં છું હવે, રોકાણા નહીં ને, હું નીકળું છું. ભગવાન કે બસ આવું ને તરત ઘડીક દો, હવે અહીંથી તમારે જવાનું નથી. કે ના ના, કઈ રીતે રહીએ કે ના, કારણ કે ઘરે સ્થિતિ તો ખબર તો હોય. ભગવાન દ્વારકાધીશ એને વળાવવા ઘર સુધી જાય છે, આંગણા સુધી આવે, જે દરવાજે બેઠા હતા એ દરવાજા સુધી આવે. ત્યાંથી સુદામા જાય કે ઠીક છે મિત્ર જાઓ, પણ જુઓ દ્વારકાધીશ સોનાનો મહેલ, આટલી ગાદી રથ બધું, તો એક વસ્તુ કે એક પૈસો આપવાની હજી વાત તો છે. અને સુદામાએ અદભુત કીધું હતું કે બસ ખુશ છે, તારી કૃપાથી હાલે છે, માગ્યું નથી હજી, માગવા તો આવ્યા જ નહોતા ને. અને એ વખતે જયારે નીકળ્યા ત્યારે ઘણા ટીકાકારો એવો સંકેત કરે છે કે સુદામાના મનમાં જરાક પણ ઈચ્છા હતી માગવાની. સુખદેવ ગોસ્વામી પોતાના શ્લોકમાં આ કથા કહેતી વખતે કહે છે કે મનમાં સુદામાને યાદ નહોતું કે મારા મારે લઈ જવાનું છે અહીંથી કઈક ને. હારું એને યાદ નહોતું, પણ આ દ્વારિકાધીશ આને જ ખબર કે ના હું દિશા છે તો કેમ ન આપ્યું. પોતાનો મિત્ર એટલો હોય તો માણા, આપણે અત્યારે ઘરે મહેમાન આવે ને અને એ પગપાળા આવ્યા હોય ને તો ગાડી વાળા એમ તો કે ભાઈ ડ્રાઈવર ને જરાક આને મૂક્યા, એમ તો કેમ તા આ એમ કેમ નથી કહેતા કે રથમાં મૂકી આવી. કે હા મિત્ર આવજે, લે શું વાત છે, રથમાં ન મોકલી કે દ્વારકાધીશ મોકલી કે. પણ કૃષ્ણની ઈચ્છા હતી કે આવા પ્રેમી સુદામાના ચરણ પૃથ્વી પર પડે, પૃથ્વી ધન્ય થાય અને આના દર્શન કરી અને જગતના જીવોનું કલ્યાણ થાય એટલે પૃથ્વી પર લાવે. પૃથ્વી ટકી છે આવા શુદ્ધ પ્રેમી ભક્તોના ચરણોની રજથી. અને રહી વાત દેવાની, કયા મોઢે દે, કારણ કે દ્વારકાધીશને આજ એઠું જોવા જેવું થયું છે. ભલે એની પાસે ધનની કમી નથી, પણ સુદામાજી જેટલું બળ કરીને આવ્યા છે અને જે રીતે ચોખા લઈને આવ્યા છે એટલી મહેનત કૃષ્ણને કરવી પડે. એમ જુઓ, તમે કોકને આગળ 2 રૂપિયા લીધા હોય ને અને 2 રૂપિયા દેતા હોય ને તો હામી સાથી દઈએ કોઈ હે ને, પણ તમે કોકને આગળ 2 રૂપિયા લીધા હોય અને એને તમે 10 પૈસા દેતા હો તો હામી દઈએ કોઈ બધાને કે ભાઈ હાલ, ત્યારે તમારે હેઠા જોયા જેવું, ત્યારે તમારે શું કરવું પડશે, હામે નહીં દઈએ કોઈ, ત્યારે તમારે પાછળથી દેવું પડશે કે ભાઈ અત્યારે આટલો જ વહેંચ છે, જોઈશું પછી આગળ સ્થિતિ થઈ. એમ દ્વારકાધીશ ભલે એની પાસે પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ શક્તિના કંટ્રોલર છે, આખા વિશ્વના ધણી છે, પણ સુદામાએ જે માગી માગીને ચોખા લાવ્યા, જે મહેનત કરીને ભગવાન આગળ લઈ ગયા હતા, ભગવાન કે એટલી મહેનત તો મારે કરવી પડે, એટલું બળ હું કરી શકું એમ નથી, એટલું દઈ શકું એમ નથી, એટલે બીજી દ્વારિકા આપી, એના જેવો જ મહેલ પોરબંદરમાં કરી દીધો. અને જે રાણીઓને કપડા અને વસ્ત્ર હતા છોકરાઓને, એને કરતા સુંદર સુદામાના પુત્રને કરી દીધા હતા ત્યાં, પણ આ હામે ન દઈએ ક્યાં, કારણ કે કૃષ્ણને થયું કે સુદામાની હામે દેવાની સ્થિતિ મારી નથી, કારણ કે એને જે દીધું છે, એને જે પ્રેમ કર્યો છે એનાથી 1% હું કરી શક્યો, એટલે વાહી દીધું ભગવાન. સુદામાજી જઈ રહ્યા છે, પણ આનંદ એટલો છે, એને ખબર નથી કે આ દશા છે, એને તેમ કહે છે, પણ એને એને હતું જ નહીં કે આ દશા છે, તો કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોપાલ. ન્યા જઈને જોવે ને તેને થાય કે હું ફરીને દ્વારિકામાં આવી ગયો છું, ના જાવે તો એ બી દ્વારિકા ઉભી હતી બોલ, એ કે હારું ભૂલ નથી થતી ને ફેરી ફેરીને, કંઈક મારું સપનું નથી કે હું થઈ રહ્યો છે. અને ના જોવે ત્યાં તો ઉપરથી એ બાળકો રમતા, પિતાજી પિતાજી કરતા આવે, કોણ પિતાજી, કારણ કે એના એના છોકરાએ કોઈથી કપડું જ નહોતું પાડ્યું, ને આજ આ રત્ન જડિતમાં એના છોકરાએ. અને આ બાજુ ઉપરથી સખીઓની સાથે સુંદર સજીત થઈ અને સુશીલાજી આરતી લઈને આવે કે આવો પતિ કે કોણ છે તમે, હું કામ આરતી ઉતારો કે તમારી સુશીલા છું. તમારે ખાલી ના જવાનું છે, બીજું કઈ કરવાનું. ભક્તો, આ પ્રસંગ ના એક એક શ્લોક બહુ મહત્વના. આપણી પાસે એટલો સમય નથી કે તમારી આગળ હું એક એક શ્લોક ની વ્યાખ્યા કરું. હું તો એનો સાર તમને ખાલી કહી રહ્યો. સુખદેવજી કહે છે કે ભગવાનની સામે કોઈ જાય ને તો ભગવાન એની ઉપર પરમ કૃપા કરે. બોલવું નહીં પડે તમારે કે હું આમ છું, મારે આમ છે, પણ ભક્તિ હોવી જોઈએ ને. સુદામાજી, ભગવાન દ્વારિકાધીશ સુદામાને એટલો પ્રેમ, અને બીજી દ્વારિકા દીધી એક તાંદુળ ચપટી ચોખામાં એટલું ધન દીધું, છતાં ઠાકોરજી પોતાને નિમ્ન માને કે નહીં નહીં, સુદામાની તોલે, સુદામાની ભક્તિને હારે મારો કોઈ ચાન્સ, મારી કોઈ સ્થિતિ નથી. ભક્તોને ઓળખતા શીખજો. આ ભાગવત સાંભળ્યો ને, એની સાર્થકતા એ છે કે કૃષ્ણની ભક્તિ કરવી અને કૃષ્ણના ભક્તોની સેવા કરવી. કારણ કે ભગવાન ભક્તોને નાતે તમને અપનાવશે. તમારા મારામાં કેટલાય દોષ ને વાંક છે ને, પણ સાચા સાધુ, સાચા સદગુરુ, સાચા વૈષ્ણવની શરણમાં તમે હશો ને તો ભગવાનને સ્વીકાર કરવા જ પડશે. સંબંધના નાતે, વૈષ્ણવના સંબંધના નાતે. આ દ્વારિકાધીશ સુદામાને આટલો પ્રેમ ને આખા જગતને દેખાડી દીધું. અદ્ભુત વર્ણન છે ભક્તો. આ બધી લીલાના પ્રસંગો આપણા હૃદયના ગંદકી, કામ, ક્રોધ, વાસનાને ભસ્મ કરી દે. કરોડો કરોડો તીર્થોમાં જાશો તોય જે સુકૃતિ ને પુણ્ય નહીં મળે ને, આ કથાના રસને સાંભળવાથી મળી જશે. સુખદેવ ગોસ્વામીએ પરમ પ્રસન્ન થઈ અને આ ગિફ્ટમાં પ્રસંગ કીધો છે. ગિફ્ટ એટલે સમજો ને, બોનસમાં. બાકી પરીક્ષિતજી પ્રશ્ન કરતા, સુખદેવજી કથા કહેતા. પરીક્ષિતજી પ્રશ્ન કરતા, સુખદેવજી કથા કહેતા. પણ અહીંયા જે આ સુદામાનો પ્રસંગ છે ને, એ પોતાના તરફથી ગિફ્ટ બોનસમાં કીધો છે કે નહીં, જુઓ શું પ્રેમ. ભગવાન અને ભક્તો વચ્ચે કેવો પ્રેમ હોય છે, કોને ભક્તિ કહેવાય અને ભગવાન કોને પસંદ કરે છે, આ બધી વસ્તુનું વર્ણન સુદામા અને કૃષ્ણના ચરિત્રમાં જોવા મળે. બહુ અદભુત અદભુત પ્રસંગો. સુખદેવ ગોસ્વામી સાર છેલ્લે કહે છે કે કૃષ્ણ જે દ્વારિકાધીશ છે ને, એની આ અદભુત જે લીલાઓ છે એનું શ્રવણ કીર્તન જન્મ મૃત્યુમાંથી છોડાવી અને ભગવાનના ધામમાં મોકલી શકે છે. કોણ છે પરમ ઈશ્વર? સાક્ષાત કૃષ્ણ વિષ્ણુ, એ જ પરમ ઈશ્વર છે. છેલ્લે લીલા કહે છે ભૃગુ મુનિની, અને 11મા સ્કંદમાં નિમિ મહારાજનો દિવ્ય પ્રસંગ, ઉદ્ધવજીની ગીતા 13 અધ્યાયમાં, અને છેલ્લે 7મો દિવસ આવી ગયો છે 12મા સ્કંદમાં. એ તક્ષક નાગ કડવા માટે જે સાપ અનુસાર ભગવાનની લીલા કથા સાંભળી અને સુખદેવજી ના અમૃત પ્રવાહને સાંભળીને પરીક્ષિતજીનું મન પૂર્ણ ભગવાનમાં લાગી ગયું છે અને મનથી ભગવાનના ચરણોમાં પગી ગયા છે. તક્ષક નાગ આવીને જયારે કહ્યો ને, ત્યારે પરીક્ષિતજીમાં પ્રાણ, પરીક્ષિતજી પહેલા ભગવાનને પામી ગયા. પરીક્ષિતના મૃત શરીરને અડે અને જેવો તક્ષકના સ્પર્શ કરે તે આખું પરીક્ષિતજીનું શરીર ભડભડ અગ્નિમાં માંડે હળગવા. કારણ કે સુખદેવજીએ કીધું તો તમને મોકલા પછી જ જાય છે. પરીક્ષિત મહારાજને તક્ષકના નાગનું કડવું, જન્મેજયનું આવવું. જન્મેજય કે કોની તાકાત છે કે મારા પિતાને કરડી જાય? તક્ષકે કહ્યું છે કે તક્ષકે કહ્યું હોય તો હે બ્રાહ્મણો એવા મંત્ર ભણો. એક સુંદર સર્પ યજ્ઞ કર્યો એને કે મારા પિતાને જે નાગે કહ્યો છે એ નાગનું કુળનું ખાનદાનનું એક બીજ નહીં રહેવા દો. બ્રાહ્મણોને બોલાવ્યા, મંત્રને યજ્ઞ તૈયાર કરાવ્યો કે એવા મંત્ર ભણો કે સંસારનો કોઈ સર્પ બાકી ન રહેવો જોઈએ, આમાં હોમાઈ જવો જોઈએ. અને તક્ષકને બોલાવો, મારી હામે અને બાળીને ભસ્મ કરો મારા પ્રાણ સમાન પિતાને જેણે આ દિશા કરી. હકીકત ભગવાનની ઈચ્છા હતી. અને તક્ષક કહી દે ભગવાનના ધામમાં છે કે તારા પિતા, પણ જન્મે જઈ આવીશ. અને વખતે મંત્રો ભણાવવા માંડ્યા ને તો લીલા ને કાળા ને પીળા ને ઊંચા ને નીચા બધા સાપ મીડ્યા પડવા. અને દુર્ગંધ, કારણ કે સાપ ઝેરી હોય, હળગવા માંડે. આખો યજ્ઞ હાહાકાર થવા માંડ્યો. તો જન્મે જઈ કે તક્ષક ક્યાં ગયો, એને બોલાવો. કારણ કે બ્રાહ્મણોએ કીધું કે તક્ષક તો ઇન્દ્રની શરણમાં ગયો, કારણ કે તક્ષક નહીં તે મંત્ર ખેંચવા માંડ્યા. મંત્રનું બળ ગમે નેઠા ઉતારે. આ તમને મહામંત્ર જપવાનું હું કામ કેવી છે? કૃષ્ણને અવતાર કરાવી દેવો છે કે આ કૃષ્ણ તમને લેવા આવશે આ મહામંત્ર ના બળે. મંત્રમાં બહુ બળ છે ભક્તો, મનને બહુ ત્રાળી દે એવો મંત્ર છે આ મહામંત્ર આપણી પાસે. જોવા બ્રાહ્મણો સર્પના મંત્ર બોલી રહ્યા છે, તક્ષકે મને નીચે ખેંચાણ આવે, ઇન્દ્રદેવ મારી રક્ષા કરો, અને ઇન્દ્રદેવે પોતાનું બળ લગાડીને તક્ષકને બચાવ્યા. તો આ બ્રાહ્મણો કહે છે કે તક્ષકને ઇન્દ્ર બચાવે, તાકે એવા મંત્ર ભણો કે ઇન્દ્ર પણ આમાં આવીને હોમાઈ જાય. અને બ્રાહ્મણો મંત્ર જો ઇન્દ્ર હોય તો આવ્યા હેઠા. તક્ષક અને ઇન્દ્ર બે ઊંધા માથે યજ્ઞ ની અંદર આહુતિમાં, એમાં દેવગુરુ બૃહસ્પતિ નું આગમન થયું. જન્મે જઈને કે ભાઈ રોકી જા, તું આ ભગવાનની ઈચ્છા હતી, આ ઇન્દ્ર આખી સૃષ્ટિ તું ફેરવી નાખે છે. તારા પિતાનો મોક્ષ ભગવાનના ધામમાં ગયા છે, એનું મૃત્યુ નથી થયું. ભગવાનની કથા સાંભળીને ભગવાનને પહેલા તક્ષકની શું તાકાત છે? એ તો તારા પિતાને અગ્નિ દાખલા સ્પર્શથી થયો છે, બાકી એ તો ભગવાનને પામી ગયા. તું બંધ કરે આ યજ્ઞ. જો હારો માણસ છે ને, ગમે એટલો આવેશમાં હોય, એની દેવતા એની વૈષ્ણવતા એની સારા એમાં જ છે કે બે સાધુ માણસો કેમ તો એ સ્વીકાર કરે. નો સમજે જડ જે છે એની હરાયમાં ના, ભલે વાંક ગમે. બે વ્યક્તિ સારા સજ્જન ગુરુ જે અગ્રગણ્ય સ્થાન ઉપર હોય એ વાતને કહે અને સ્વીકાર કરે. જન્મે જઈ કે ઠીક છે. મહાભારતની અંદર પ્રસંગ છે, આસ્તિક મુનિ આવ્યા હતા. ભાગવતની અંદર છે, બૃહસ્પતિ આવ્યા હતા આ રોકવા માટે કે બંધ કરો આ યજ્ઞને. બહુ સુંદર સુંદર કથાઓ છે, કહેશું સમય અભાવમાં હું નથી બધી બોલી રહ્યો, સાર દઈ રહ્યો છું. અને જ્યારે જન્મે જઈ યજ્ઞ બંધ કર્યો ત્યારે તક્ષક ને ઇન્દ્ર બે અટકી ગયા સ્વર્ગ ઉપર આકાશમાં, એ કે હાશ. અને સુખદેવ ગોસ્વામી સુત ગોસ્વામી છેલ્લે કે આ રીતે જ્યારે જન્મે જઈ યજ્ઞ અટકાયો ત્યાર પછી વૈશંપાયન મુનિ આગળ મહાભારતનું શ્રવણ કર્યું, કૃષ્ણની લીલા કથા સાંભળી અને પૃથ્વીના સમ્રાટ રાજ્યને સંભાળવા માંડ્યા. અને આગળ જઈ અને ભવિષ્યમાં કળિયુગ જ્યારે વધશે ત્યારે હું શું સ્થિતિ થશે એનું સુંદર વર્ણન કરીને કહે છે કે જે વ્યક્તિને આ કળિયુગના કલમશમાંથી મુક્ત થવું હોય, કળિયુગના પાપ અપરાધ અને ત્રિતાપમાંથી મુક્ત થઈ જન્મ મૃત્યુમાંથી છૂટી અને ભગવાનના શ્રીચરણ ભગવત ધામને પ્રાપ્ત કરવું હોય તો આખા ભાગવતનો સાર એક શ્લોકમાં શુદ્ધ ગોસ્વામી છેલ્લો શ્લોક બોલે ભાગવતનો. હું મારી આશા છે કે આ છેલ્લો ભાગવતનો શ્લોક તમને બોલાવવા માંગુ છું જે આખા ભાગવતનો સાર છે. બોલો બધા પ્રેમ અને ભાવથી. નામ સંકીર્તનમ જસ્ય,
નામ સંકીર્તનાયસ્ય,
સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ, તમ નમામિ હરિ પરમ,
નમામિ હરિ.
આ ભાગવતનો અંતિમ શ્લોક છે, લાસ્ટ, જેનો અર્થ એ થાય કે જે ભગવાન કૃષ્ણને પ્રણામ માત્ર કરવાથી બધા દુઃખમાંથી મુક્તિ મળી જાય, અને નામ સંકીર્તનમ, અને જે ભગવાનનું નામ કીર્તન કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળી જાય એવા ભગવાન કૃષ્ણનું નામ જપવું જોઈએ અને એને પ્રણામ કરવા જોઈએ. આ છે ભાગવતનો સાર. યાદ રાખજો આખી કથા તમે સાંભળીને સાધી, કાંઈ યાદ ન રહે ને છેલ્લો શ્લોક યાદ રાખવાનો છે. અને આનો સાર, કૃષ્ણને પ્રણામ કરવાથી બધા દુઃખ કપાઈ જાહે અને કૃષ્ણનું નામ લેવાથી બધા પાપ બળી જાહે. આ શુદ્ધ ગોસ્વામી છેલ્લે આ શ્લોક બોલ્યા છે. આવો પ્રથમ સ્કંદમાં જ્યાંથી ચાલુ થયું, વેદવ્યાસ મુનિ મંગલાચરણ કરે, નેમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા થાય, 10,000 વર્ષ સુધી ચાલે એવો મોટો યજ્ઞ કરવા માટે, જન કલ્યાણ માટે. પણ સુખદેવના મુખેથી ભાગવત સાંભળીને આવી રહેલા ઉગ્રસેવા નામના ઋષિ જે રોમહર્ષણજીના પુત્ર છે એ આવતાની સાથે એ નેમિષારણ્યમાં બધા ઋષિઓ ઊભા થઈ જાય, આસન આપે, ગાદી આપે, પૂજા કરે, પ્રાર્થના કરે, યજ્ઞને બંધ કરે અને સુંદર પ્રશ્ન પૂછે. પ્રશ્નને સાંભળી પ્રસન્ન ચિત્ત થઈ અને શુદ્ધ ગોસ્વામી શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરે, પરમ ધર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા, એનાથી જ આત્માને શાંતિ મળે. અને ભગવાનના 24 અવતારોનું વર્ણન કરી અને વ્યાસ અને નારદનો પ્રસંગ સંભળાવે. વ્યાસ અને નારદ પ્રસંગમાં શ્રી વ્યાસદેવને નારદજી ભાગવત રચનાની સમાધિની રચના કરવાનું કહે, જેનાથી જગતનું કલ્યાણ થશે. વ્યાસદેવજી સમ્યાપ્રાસ આશ્રમ બદ્રાયણમાં જઈ અને શ્રીમદ ભાગવતમ લખે, રચના કરે, કોને શીખવાડું? વૈશંપાયન, પહેલ, જેમિની આદિ ઋષિઓને અથર્વ ઇત્યાદિ વેદો શીખવાડી દીધા. ત્યારબાદ ભગવાનની તપસ્યા કરી અને શુકને પ્રગટ કરાવે જે ભાગવતને ધારણ કરે હોય. નારદજી પોતાનો પૂર્વજન્મનો ઇતિહાસ કહે અને ત્યાર પછી પરીક્ષિત મહારાજના જન્મ વિશે જ્યારે સુત ગોસ્વામીને રેમિશરણને ઋષિમુનિઓ પૂછે ત્યારે ઉત્તરના ગર્ભને કઈ રીતે ભગવાન રક્ષા કરે, કુંતી મહારાણી સ્તુતિ કરે, ભીષ્મદેવને ભગવાન દર્શન દેવા જાય, ભીષ્મદેવની સ્તુતિ કૃષ્ણની જ્યારે પૂરી કરે ત્યારે ભગવાનને જોતા જોતા ભીષ્મ પોતાના સ્વધામમાં જાય, અને ત્યાર પછી ભગવાનની હસ્તિનાપુરની સ્ત્રીઓ સ્તુતિ કરે, એનાથી આગળ ભગવાન દ્વારિકામાં જાય, દ્વારિકામાં જાય આ બાજુ વિદુરજી હસ્તિનાપુરમાં આવે, ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપી અને યોગ રસ્તે ચડાવી અને એનો ઉદ્ધાર કરે, કૃષ્ણ પોતાની સ્વધામની લીલા સંકેલી લે પૃથ્વી ઉપરની દ્વારિકાની. એ વખતે આ બાજુથી એંધાણ દેખાય ત્યારે ધૃતરા યુધિષ્ઠિર મહારાજ અને અર્જુનને દ્વારિકા મોકલે, અર્જુન દ્વારિકાથી આવે તો કૃષ્ણ તો દ્વારિકાને છોડી ચૂક્યા હોય, પાછો આવીને આ બધી વાત કરે, પાંડવો સ્વર્ગારોહણ કરે, અને ત્યાર પછી મહારાજ પરીક્ષિત વિશે પુનઃ પ્રશ્ન કરે કે જો પાંડવો વયો ગયા પછી પરીક્ષિતે રાજ કેવું કર્યું, તો એ મૃગિયા કરવા જાય, ધર્મ અને બેલનો સંવાદ થાય, પૃથ્વીજી માતાના રૂપમાં ગાય, ભગવાનની સ્તુતિ કરે, કલયુગનું આગમન થાય, પરીક્ષિતજી કલયુગ ઉપર વિજય પ્રાપ્ત કરે, અને ત્યાર પછી કલયુગને સ્થાન આપે, સ્થાનના પ્રભાવે સ્વામી સમીક ઋષિ અને સિંગીના પ્રસંગમાં 7 દિવસનો શ્રાપ મળે, 7 દિવસનો શ્રાપ આંબળી રાજ્યને ત્યાગી ગંગાજીના કિનારે જઈને પરીક્ષિત મહારાજ બેસી જાય, બધા ઋષિ મુનિઓ આવે અને સુખદેવ ગોસ્વામીનું આગમન થાય, શ્રી પ્રથમ સ્કંદ અહીંયા પૂરો થાય. બીજા સ્કંદમાં સુખદેવ ગોસ્વામી સુંદર કથાનું વર્ણન કરે, પ્રશ્નનો જવાબ સારા આપે, પૃથ્વીના લોક વિરાટ રૂપનું વર્ણન કરે, ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કરે, બ્રહ્માજીને કઈ રીતે ભગવાને જ્ઞાન આપ્યું એનું વર્ણન કરે, અને ભક્તિની મહિમા કહે, સંસારની અસારતા કહી, અને ત્રીજા સ્કંદમાં શ્રી મૈત્રી વિદુર સંવાદમાં ઉદ્ધવ અને વિદુરનું મિલન થાય, ઉદ્ધવજી અને મૈત્રી ઋષિ પાસે મોકલે, મૈત્રી ઋષિ પાસે જઈને ભાગવતની કથા થાય, એમાં વરાહ અવતારની કથા અને મુખ્ય રૂપે કપિલ દેવનું ઉપાખ્યાન થાય, દેવહૂતિ માતાને ભગવાન કપિલ જ્ઞાનનો સંદેશ આપે, ત્રીજો સ્કંદ પૂરો કરી ચોથા સ્કંદમાં શિવ અને સતીનો સંવાદ, ત્યાર પછી ધ્રુવ મહારાજ ની દિવ્ય કથા કે ધ્રુવ મહારાજે 5 વર્ષમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા, અને એની આગળ જઈને ધ્રુવના કુળની અંદર જે જે સયા અનેક રાજાઓનું વર્ણન કરતા પૃથુ મહારાજનું ચરિત્ર આવે કે જેણે પૃથ્વીનું દોહન કર્યું અને બ્રાહ્મણોને રક્ષા કરી, પૃથુ મહારાજનું વર્ણન કરી પ્રાચીન બરહીનો ઇતિહાસ આવે, પુરંજન ઉપાખ્યાન આવે, અને પ્રચેતાઓને ભગવાન રુદ્રગીત કે ચતુષ્કંદ પૂરો થાય, 5મા સ્કંદમાં પ્રિયવ્રત મહારાજનું ચરિત્ર કથા પ્રારંભ કરે, શ્રી સુખદેવજી મહારાજ ત્યારે સુંદર એ પ્રિયવ્રત મહારાજની અંદર આગ્નિત અને એના પુત્ર થયા, અને એની પરંપરામાં ભગવાન ઋષભદેવનો અવતાર થાય, એના પુત્ર ભરત, અને જડ ભરતનો ઇતિહાસ કહી અને અનેક લોક લોકાંતરનું વર્ણન કરે, સ્વર્ગમાં પૃથ્વી લોકમાં ઈલાવ્રત વિશ્વમાં કઈ રીતે ભારત વર્ષમાં શું શું છે એનો વિસ્તાર કરતા કરતા નરક લોકનું વર્ણન કરે કે 28 પ્રકારના નરક છે, જે જે માણસ જે જે નશો પાપ કરે અને નરકમાં હડવું પડે, પરીક્ષિત મહારાજનો હૃદય કાંપી ઉઠે કે નરકમાં જાય એવું તો બધા કરે છે, કયું કારણ એ બચી જવાય, ત્યારે નરકમાંથી બચવા માટે ભગવાન નામની મહિમાનો અજામિલનો પ્રસંગ 6ઠા સ્કંદમાં ચાલુ કરે સુખદેવ ગોસ્વામી, 3 અધ્યાયમાં અજામિલનો પ્રસંગ કહી અને 1 અધ્યાયમાં નારદજી અને દક્ષ પ્રજાપતિ દ્વારા થયેલા સંવાદ શ્રાપની વર્ણન આવે, ત્યાર પછી ચિત્રકેતુ મહારાજનો પ્રસંગ આવે, ચિત્રકેતુ મહારાજ પછી વૃત્રાસુર મહારાજની કથા, વૃત્રાસુરજી કઈ રીતે ભગવાનને પામી ગયા, મરુદગણોની કથા આવે, 6ઠો સ્કંદ પૂરો થાય, 7મા સ્કંદમાં રાજસૂર્ય સભામાં પ્રહલાદ મહારાજ ના દિવ્ય ચરિત્રને શ્રી નારદજી યુધિષ્ઠિર મહારાજને સંભળાવે અને ભગવાન હિરણ્યકશિપુની કથા કઈ રીતે ભગવાન હિરણ્યકશિપુનો વધ કરે વિસ્તારથી 7મા સ્કંદમાં જ્યારે વર્ણન કરે, અને વર્ણાશ્રમ ધર્મ કોને કહેવાય, બ્રાહ્મણે શું કરવું જોઈએ, વૈશ્યએ શું કરવું જોઈએ, ગ્રહસ્થે શું કરવું જોઈએ, આ બધા પ્રશ્નો યુધિષ્ઠિર પૂછે ને, ત્યારે નારદજી એને સુંદર જવાબ આપે, 7મા સ્કંદ પૂરો થાય. 8મા સ્કંદમાં સૌથી પહેલા ગજેન્દ્ર મોક્ષની કથા આવે, ગજેન્દ્ર મોક્ષનો ઉદ્ધાર કરી સમુદ્ર મંથનની કથા આવે, સમુદ્ર મંથનની કથા પૂરી થાય, બલિ અને વામનદેવનો પ્રસંગ આવે, અને ત્યાર પછી મત્સ્ય અવતારની કથા આવે, 9મા સ્કંદની અંદર સૂર્યવંશના રાજાઓના મનુ મહારાજ સૂર્યવંશથી ચાલુ કરી ઈશ્વાકુ ઇત્યાદિ સગર ઇત્યાદિ રાજાઓના ચરિત્ર ભગવાન રામની લીલા કહી, અને ચંદ્રવંશના રાજાઓના ઇતિહાસમાં કૃષ્ણનું નામ લે કે કૃષ્ણ બહુ સુંદર થયા અને ચંદ્રવંશને એને પાવન કરી દીધો, ત્યારે સુખદેવ ગોસ્વામીને મહારાજ પરીક્ષિત પૂછે કે હવે કેવલ કૃષ્ણની લીલા કયો, તો કૃષ્ણના જન્મની લીલા, માખણ ચોરી લીલા, બાલ લીલા, અઘાસુર વધ, શક્તાસુર વધ, ત્રિણાવ્રત, ઉખલ બંધન, કાલિયા દમન, ગિરિરાજ ગોવર્ધન, વેણુવાદન, રાસલીલા, અને ત્યાર પછી મથુરા ગમન, અને મથુરા જઈ અને કુબજાને મળે ભગવાન, દરજીને મળે, રજક નામના ધોબીને મારે, કુબલાપીડ હાથીને મારે, ધનુષ ભંગ કરે, કંસની સભામાં જઈ કંસને મારે, માતા પિતાને છોડાવે, મથુરામાં 18 વર્ષ રાજ કરે, જરાસંઘને અરે 17 વાર યુદ્ધમાં લડાઈ કરે, ત્યાર પછી ભાગી જાય, દ્વારિકા વસાવે, દ્વારિકાની અંદર અનેક અનેક રાણીઓ સાથે અનેક અનેક લીલાઓ કરે, ભગવાન શ્રી કૃષ્ણની અમૃતમય લીલાઓથી 90 અધ્યાયમાં 10મા સ્કંદ જ્યારે પૂરો થાય, ત્યારે 11મા સ્કંદમાં નિમિ મહારાજનું અને 9 યોગેન્દ્રનું ચરિત્ર આવે, જેની અંદર ભાગવત ધર્મની વ્યાખ્યા છે, અને 8 અધ્યાયમાં ઉદ્ધવજી અને કૃષ્ણનો સંવાદ આવે જેને ઉદ્ધવ ગીતા કહેવાય છે. દત્તાત્રેય ભગવાન 24 ગુરુઓનું વર્ણન કરે અને ત્યારે 11મા સ્કંદને મુક્તિ આશ્રય આપીને 12મા સ્કંદમાં મહારાજ પરીક્ષિતની કથા સાંભળી અને કઈ રીતે ભગવાનના ધામમાં ગયા અને સુખદેવ ગોસ્વામી ભગવાનની કથા સાંભળીને ભગવાનના ધામમાં મોકલી દીધા અને છેલ્લે 12મા સ્કંદમાં ભગવાન કૃષ્ણ સર્વોપરી છે એની ભક્તિ કરવી એ જ ધર્મ છે અને ભગવાન કૃષ્ણની જે ભક્તિ કરે એ જ ભગવાનના ધામમાં જાહે અને સંસાર બંધનમાંથી છૂટવા માટે પાપ હોય ત્યાં સુધી કોઈ મુક્ત નહીં થાય. પાપને કાપવા હોય તો કૃષ્ણનું નામ લેવું પડે અને દુઃખમાંથી મુક્તિ જોતી હોય તો ભગવાનને પ્રણામ કરવા પડે. આમ કહીને 12મો સ્કંદ પૂરો કરે. ઇતિ શ્રીમદ ભાગવતે દ્વાદશ સ્કંદે શ્રીમદ ભાગવતમ શ્રી વેદવ્યાસજી શ્રી બાદરાયણી પૂર્ણ કરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે
હરે. આ રીતે દ્વાદશ સ્કંદમાં શ્રીમદ ભાગવતમ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે અને જે વ્યક્તિ ભાવ અને શ્રદ્ધાથી ભાગવતની આ કથા સાંભળે એના પિતરો તરી જાય, એના વડવાઓ એની પર પ્રસન્ન થઈ જાય, દેવતાઓને એની પર આશીર્વાદ વરસે, એના પાપ તાપ બધું બળી જાય અને ભગવાન શ્રી કૃષ્ણ એને પોતાનો ગણી અને એની સર્વત્ર રક્ષા કરે અને નિશ્ચિત એને એના ધામમાં લઈ જાય. જે ભાગવતને પ્રેમ કરે એ ભગવાનને પ્રેમ કરે, કારણ કે ભાગવત અને ભગવાન એક જ છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી કહે છે કે ભાગવત રોજ વાંચવું જોઈએ, ભગવાનનું નામ રોજ જપવું જોઈએ. જે રોજ ભગવાનનું નામ જપે, રોજ ભાગવત વાંચે, એનું કળિયુગ કાંઈ બગાડી શકે. કળિયુગનો પડછાયો પણ એની ઉપર ન પડે અને એ જ્યારે આ સંસારમાં રહે ને તો એ સુખી અને આનંદમાં રહે અને જ્યારે એના પ્રારબ્ધ પૂરું થાય ત્યારે શરીર છોડે તો ભગવાન નિશ્ચિત ગરુડાસન થઈ અને એને લેવા આવે, આમાં કોઈ શંકા નથી. તો વૈષ્ણવો, અહીંયા હું ભાગવતને પૂર્ણાહુતિ સમાપ્તિ તરફ લઈ જઈ રહ્યો છું. તમારા બધાને વિશેષ ધન્યવાદ, વિશેષ તમારા બધાને જે સહયોગ પ્રેમ ભાવ અને આદર મારી જેવા નિમ્ન વ્યક્તિ ઓછી ઉંમરવાળા અજ્ઞાની છતાં તમે બધા વડીલો, ભગવાને તમને ખૂબ ધન આપ્યું, જ્ઞાન આપ્યું છે, ઉંમર પણ મોટી છે, તથા પણ ભાગવતને આદર આપી, ભગવાનને આદર આપી અને તમે બધા નીચે બેસીને સાંભળ્યું અને આપણા ભાગવત સપ્તાહ આયોજનને એક વિશેષ રૂપે જગત સામે આદર્શ મૂક્યો કે કથા આ રીતે, કથામાં સાથ દેવાય, આ રીતે કથા સાંભળાય. તમે એક ઉદાહરણ બન્યા, નિશ્ચિત કૃષ્ણની કૃપાના પાત્ર છો. ભગવાન તમને બધાને ખૂબ ભક્તિ આપે, શક્તિ આપે એવી હૃદયથી શુભકામના. અને અંતિમ મારા તરફથી એટલું કહું કે કોઈ વાત કઠોર લાગી હોય તો હું ક્ષમા માગું છું. પુનઃ પુનઃ તમે સાર ગ્રહણ કરો, ખોટું લાગ્યું હોય મારીને મારે પાછું. અને વસ્તુ એ છે કે જ્યારે પ્રેમ હોય ને આપણા હોય ત્યારે આ બધી વાત કરાય અને સત્ય વાત કહેવામાં ક્યારેક ક્યારેક આંકરું પડે, શબ્દો કાઢવા પડે, પણ ભાવી નથી. છતાં કોઈ પણ વૈષ્ણવના હૃદયમાં મારા એક પણ શબ્દથી દુઃખ લાગ્યું હોય તો હું હૃદયથી વ્યાસ મંચ પરથી ક્ષમા માગું છું. અને આ ભાગવત સપ્તાહને પૂર્ણ રીતે આપણી સામે લાવીને આ દિવ્ય પ્રેમ ભક્તિની ગંગાને ઉતારી છે એમાં કેવલ મારો એકનો હાથ નથી. હું તો ખાલી અજ્ઞાન અહંકારમાં આવીને બોલતો ગયો અહીંયા, પણ એવા ઘણા સેવકો છે જેણે આ ભાગવત સપ્તાહને સાર્થક કરી. સુરતની અંદર પણ હું આની પહેલા સપ્તાહ 5 દિવસ પહેલા કરીને આવ્યો હતો. એ વખતે તે પૂર્ણ રીતે મને શારીરિક રીતે ખૂબ સેવા કરી સ્ટેજની નાયા રીતે. સૌથી વિશેષ ધન્યવાદ હું ઇસ ગ્રેસ નટનાગર પ્રભુને વ્યાસમંચથી આપું છું. કારણ કે પડદાની પાછળ કેટલી સેવા હોય છે એ તમને અનુભવ નહીં, કારણ કે હું કરી ચૂક્યો છું. પોતે બહુ ભાગવતના વિદ્વાન છે, બહુ શ્લોકો જાણે, પણ અમારી યારે જેમ કામવાળા કામ કરતા હોય એ રીતે એ રહે છે. તો વિશેષ ધન્યવાદ, ભગવાન એને કૃપા આપે. અને બાકી જે આ હરે કૃષ્ણ ઉત્સવની કમિટી નિર્માણ થઈ છે, જે 3 વર્ષથી આવા પ્રોગ્રામો રાખી અને ભક્તિના જ્ઞાનના સંસ્કારો પૂરા પાડી રહી છે, એમાં જેનો સ્થાન છે એવા અમારે ભાવનગરના આ ભાગવત સપ્તાહની અંદર કરોડરજ્જુ, જો કહું ને કરોડરજ્જુ એટલે સમજો તમે, આ શરીર હોય ને ઊભું બે કરોડરજ્જુ ન હોય ને બેકબોનની હડ્ડી તો માણસ ઝૂકી ચડી જાય. આ ભાગવત સપ્તાહનું કરોડરજ્જુ જો હોય, જેના લીધે સપ્તાહ થયો હોય અને જેનો ભાવ અને તન મન ધનથી સેવા રહી હોય તો એ છે રમેશભાઈ લીમડા. પૂર્ણ પરિવાર સાથે એમના ભાઈઓ, એમના પત્ની, એમના બાળકો બધા. અને આ ઉત્સવ જ નહીં, હરે કૃષ્ણ સંસ્થાને ભાવનગરની અંદર લાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે રમેશભાઈ વધોજીભાઈ લીમડા. પૂર્ણ રીતે એની ગાડી, એનું ધન અમે અમારા બાપાનું હોય ને એમ વાપરીશ, કોઈ ક્યારેય નહીં, ગમે ત્યારે. ભગવાન નિશ્ચિત એ પરિવારની ઉપર પરમ કૃપા રાખે, ખૂબ ભક્તિ શક્તિ ધન આપે એવી હૃદયથી શુભકામના. અને આ જ રીતે